நமோ அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ அயரியானம் நமோ வஜாயானம் நமோ லோயே சவசாகுணம். ஜோ க்ரோத மத மாயா அபாவன லோப ரூப விபாவ ஹை உன்கே அபாவ ஸ்வபாவ மை உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹை உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹி இஸ் ஆத்மா கே தர்ம ஹை ஹை சத்ய சாஸ்வத ஜ்ஞான மய நிஜ தர்ம சேஷ அதர்ம ஹை நிஜ ஆத்மா மே ரமண சையம் ரமண ஹி தப த்யாக ஹை நிஜ ரமண அங்கிஞ்சன்ய ஹை நிஜ ரமண பரிக்ரஹ த்யாக ஹை நிஜ ரமண தா ப்ரஹ்மச்சர்ய ஹை நிஜ ரமண தா தஸ தர்ம ஹை நிஜ ஜானனா பஹிசானனா ரமணா தரம் கா மர்ம ஹை அரிஹந்த ஹை தஸ தர்ம தாரக தர்ம தாரக சித்த ஹை ஆச்சாய ஹை உஜாய ஹை முனிராஜ சர்வ பிரசித்த ஹை ஜோ ஆத்மா கோ ஜானதே பஹிசானதே கர்தே ரமண வே தர்ம தாரக தர்ம தன ஹை உனே ஹம் கர்தே நமன் உனே ஹம் கர்தே நமன்.
தர்மனா தஸ் லக்ஷன் છેલ્લા 10 દિવસથી આપણે 10 ધર્મો ઉપર ચર્ચા કરી રહ્યા છે. આત્માની ચારિત્ર ગુણની નિર્મલ પ્રણતિનું નામ, વિતરાગ પ્રણતિનું નામ, સ્વરૂપ સ્થિરતામય પ્રણતિનું નામ, શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણતિનું નામ ધર્મ છે. ધર્મ એ આત્માનો સ્વાભાવિક ભાવ છે, એની આપણે ચર્ચા યથાશક્તિએ 10 દિવસમાં કરી. વિષય ઘણો અગાધ છે. એક એક ધર્મનું સ્વરૂપ 10-10 દિવસ સુધી ચાલે એટલો બધો વિષય આ 10 ધર્મના પ્રકરણમાં છે. આજે આપણે એક બહુ જ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવાની છે, જે 10 ધર્મનો સાર સમજો, 10 દિવસમાં આપણે જે શીખ્યા, 10 દિવસ નહીં 10 વર્ષોમાં આપણે જે શીખ્યા, 20 વર્ષોથી સ્વાધ્યાય કરતા હોઈએ તો એમાં જે આપણે શીખ્યા એનો આખો નિચોડ કહો, એનો આખો સાર કહો, એ આજે આપણે શીખવાનો છે. અને આપણા જીવનમાં સારભૂત વાતો ઉતરી જાય, આપણા જીવનમાં એનું પરિણમન થાય, તો આપણને જગતમાં કોઈ પરિસ્થિતિ અને કોઈ ઉદય, કોઈ પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવ આપણને દુઃખી કરી શકવામાં સમર્થ નહીં થાય. આપણી આખી દ્રષ્ટિ બદલાઈ જશે. આપણી દ્રષ્ટિ બદલાતા આખી સૃષ્ટિ બદલાઈ જશે. આખું જગતને જોવાનું જે એટીટ્યુડ છે, જે દ્રષ્ટિકોણ છે, એ દ્રષ્ટિકોણ બદલાઈ જશે. ક્ષમાવાણી, શું નામ છે પર્વનું? ક્ષમાવાણી પર્વ. રત્નત્રય પર્વની આરાધનામાં સમ્યક ચારિત્રની આરાધના આપણે આજે કરી. પોતાના આત્મામાં લીન થવું, સ્થિર થવું, એ રાગ દ્વેષ રહિત પરિણતિનું નામ જ ખરેખર સમ્યક ચારિત્ર છે. તે સમ્યક ચારિત્રની આરાધનાની સાથે સાથે ક્ષમાવાણી પર્વ ઉપર આપણે થોડીક ચર્ચા કરીએ. એક એક પોઈન્ટ લઉં છું, એ પોઈન્ટના માધ્યમથી આપણે ચર્ચા પ્રારંભ કરીએ. સૌથી પહેલા તો આપણે જે આ પહેલો પોઈન્ટ પોઈન્ટ વાઇઝ ચર્ચા કરું છું. સૌથી પહેલા 10 દિવસ ઘણા બધા નવા જીવોએ આ વાત સાંભળી, ઘણા યંગસ્ટર્સે આ વાત સાંભળી, ઘણા બધા જીવો આ તત્વથી આ લોકડાઉનના પીરિયડમાં જોડાયા, ઘણા બધાનો સ્વાધ્યાય વધ્યો, ઘણા બધાની તત્વ પ્રત્યેની રૂચિ વધી, એ જાણીને અત્યંત પ્રસન્નતા થાય છે. હવે આની માટેનો એક પોઈન્ટ કહું છું કે 10 દિવસ કે આ 2-4 મહિનાથી આ તત્વની વાત જે તમારા કાને પડે છે, જે તમે સાંભળી રહ્યા છો સત્ય સ્વરૂપ, એ તમને રૂચ્યું હોય, ગમ્યું હોય, તો આને કાળની મર્યાદામાં નહીં બાંધતા. કે 10 દિવસ અમે કર્યું અને 11મા દિવસે જ્યાં હતા ત્યાં જ પાછા, એવું નહીં કરતા. અગર આ વાત ગમી હોય અને અંદરમાં ખરેખર તમને રૂચિ હશે, ગમી હશે, લોજિકથી વાત બેઠી હશે, તો 11મા દિવસથી આગળ પણ તમે આ તત્વથી જોડાયેલા રહેશો. મારી ગેરંટી છે કે એકવાર આ તત્વની અંદરથી રૂચિ થઈ જાય, સ્વરૂપ સમજવાની અંદરથી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જાય, સંસાર શરીર અને ભોગોથી અંદરથી જેમ લાગે કે અસારતા છે અને વિરક્તતા આવે, થોડીક પણ વિરક્તતા, સ્વરૂપ પણ સમજાય, અસારતાનું સ્વરૂપ સમજાય, સંયોગોની અસારતા. આપણે 5 પોઈન્ટ હંમેશા લઈએ છીએ. મેં 10 દિવસમાં એ 5 પોઈન્ટ રિપીટ નહોતા કર્યા, કારણ કે પહેલા બહુ બધી વાર રિપીટ કર્યા છે. સંયોગોની અસારતા, વિભાવોની વિપરીતતા, ધ્યાનથી સાંભળજો, સંયોગોની અસારતા ખ્યાલમાં આવી ગયું હશે તો જીવ તત્વથી જોડાયેલો રહેશે એના જીવનના અંતિમ સમય સુધી જોડાયેલો રહેશે. રૂચવું જોઈએ, ગમવું જોઈએ. સંયોગોની અસારતા, વિભાવોની વિપરીતતા, પછી આગળ શું છે? સંયોગોની અસારતા, વિભાવની વિપરીતતા, પર્યાયની પામરતા, સ્વભાવની સામર્થ અને ક્રમબદ્ધ પર્યાય. આ 5 વાત. સંયોગોની અસારતા, ઘર કુટુંબ પરિવાર જે સંયોગ માત્ર છે, રૂપિયા પૈસા જળ ચેતન લિવિંગ નોન લિવિંગ સબસ્ટેન્સીસ જે કર્મના ઉદયમાં પ્રાપ્ત થાય છે, એ સંયોગો ખરેખર અસાર છે. સંયોગ સંયોગમાં છે એની કોઈ ના નથી. શરીર શરીરમાં છે, ઘર ઘરમાં છે, પૂતગલ પૂતગલમાં છે, જળ ભાવે જળ પરણમે, ચેતન ભાવે ચેતન પરણમે. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ, આવો પરમાર્થ માર્ગ છે. આવું પરમાર્થ સત્યાર્થ વસ્તુનું સ્વરૂપ છે. ધીસ ઇઝ ધ રિયાલિટી. વી બિલીવ ઓર વી ડોન્ટ બિલીવ, આપણને બેસે કે ના બેસે, વસ્તુ સ્વરૂપની જે સ્વતંત્રતા છે એ બદલાવાની નથી, જે ભિન્નતા છે એ બદલાવાની નથી. બે દ્રવ્ય ભિન્ન છે તો ભિન્ન છે જ, દૂધ અને પાણી ભિન્ન છે તો ભિન્ન છે જ, ભલે એક ક્ષેત્રમાં રહે છે. દૂધ દૂધમાં છે, પાણી પાણીમાં છે. પકડજો પોઈન્ટ, દૂધ અને પાણી ભિન્ન છે. હજારો લાખો વર્ષોથી સોનું ખાણમાં હોય એની સાથે જે કાલીમાં છે, એ કાલીમાં ભિન્ન છે, સોનું ભિન્ન છે, ભલે સાથે સાથે રહે છે. એવી રીતના શરીર અને આત્મા, આજે ક્ષમા વાણી છે ને, સાચી ક્ષમા વાણી ખાલી વાણીમાં આવી ગઈ છે ક્ષમાની વાત, કે અંદરમાં ઉતરી છે? હૃદયથી ક્ષમા માંગો છો પોતા પ્રત્યે અને પર પ્રત્યે, કે ખાલી વાણીથી? ઉત્તમ ક્ષમા ઇચ્છામી દુકડમ, બસ એ શબ્દ, એ મેસેજ વોટ્સઅપ ઉપર મેસેજ કરવા મનસે કાલથી, સમજાય છે? એવું ન હોવું જોઈએ. શું લખો છો, શું બોલો છો, ક્ષમા માંગો છો તો હૃદયથી માંગો છો કે નહીં? કોની સામે ક્ષમા માંગો છો? કે જેની સામે, જેની સાથે કોઈ અપરાધ થયો હોય એની સામે, કે જેની સાથે કોઈ અપરાધ થયો નથી, મિત્ર ઘનિષ્ઠ મિત્ર છે એની સાથે ક્ષમા કરી લો છો? ક્ષમા તો ખરેખર આખા વર્ષ દરમિયાન, આટલા જીવન દરમિયાન જેની સાથે કોઈ ભૂલ થઈ હોય, જેના પ્રત્યે કોઈ અવિનય થયો હોય, કોઈ વડીલ હોય ઘરના, કે કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જેની સાથે મન દુઃખ થયું હોય, કોઈ સમજાય છે? કોઈ પણ કારણોસર વિચાર ન મળતા હોય, કોઈ મન દુઃખ થયું હોય તો ખરેખર તો આ ક્ષમાવાણીનો જે પર્વ છે એટલો મહાન પર્વ છે. એ ખરા અર્થમાં અગર જીવ આ ક્ષમાવાણીનું સ્વરૂપ સમજે, આ ક્ષમાનું સ્વરૂપ સમજે, તો એનું આખું જીવન પરિવર્તિત થઈ જાય. સમજાય છે? તો આ સંયોગોની અસારતા, વિભાવોની વિપરીતતા, પર્યાયની કોમળતા, વિભાવ વિપરીત છે. આ રાગ દ્વેષના પરિણામ એ મારા સ્વભાવથી વિપરીત પરિણામ છે. આપણે એક એક પોઈન્ટ લેશું, તમને ખ્યાલ આવશે કે ઉત્તમ ક્ષમા કોને કહેવાય, ખરી ક્ષમા કોને કહેવાય, નિશ્ચય ક્ષમા કોને કહેવાય, વ્યવહાર ક્ષમા કોને કહેવાય, ક્ષમા કેવી રીતના માંગવી, ક્ષમા કેવી રીતના આપવી, એમાં કયા કષાયનો ભાવ થાય છે, કયા વિભાવનો ભાવ થાય છે, કેવી રીતના આખો હૃદય અંદરમાં ક્ષમાભાવથી ભરાઈ જાય છે. એ હૃદય ક્ષમાભાવથી, તત્વજ્ઞાનથી એટલો બધો ભરાઈ ગયો આ 10 દિવસમાં કે એ ઝલકીને વાણીમાં આવી ગયો. આ એનું નામ ક્ષમા વાણી છે. આ વાણી દ્વારા કોઈ ગલતી થઈ હોય તો ક્ષમા વાણી. આ મન દ્વારા, વચન દ્વારા, કાયા દ્વારા, પ્રણામ દ્વારા, સોચ દ્વારા કોઈ પણ અપરાધ થયો હોય તો એની માટે ક્ષમા માંગવામાં આવે છે. સાચા હૃદયથી, મારો પોઈન્ટ એ છે, સાચા હૃદયથી, સાચા ભાવથી, ફોર્માલિટી નહીં, ક્ષમા માંગવા માટે. હા, આજે ઉત્તમ ક્ષમા, બધાને ઉત્તમ ક્ષમા જઈને કરી આવી આપણે, પરંતુ ઉત્તમ ક્ષમા કરતા હોઈએ, પરંતુ એ વ્યક્તિ પ્રત્યે 10 વર્ષથી જેવો અંદરમાં ક્રોધનો ભાવ, કસાઈનો ભાવ, અણગમાનો ભાવ છે, આજે પણ એની સામે ક્ષમા માંગો છો, પણ આજે પણ એવો ક્રોધનો ભાવ, અણગમાનો ભાવ, ડિસલાઈકનો ભાવ આજે પણ હૃદયમાં તો એકદમ એમને એમ પડ્યો છે, અને હાથ જોડીને ઉત્તમ ક્ષમા કરો છો, મિચ્છામિ દુક્કડમ કરો છો, એનો કોઈ અર્થ નથી, એનો કોઈ ફળ પ્રાપ્ત નથી થવાનું. આચાર્ય દેવ કહે છે આ સૌથી મોટી માયાચારી છે. થોડી કડક વાત છે. આહા, કોઈ પકડજો, ગલતી થઈ જવી એ મોટી ગલતી નથી, પણ ગલતીનો સ્વીકાર ન કરવો એ મોટી ગલતી છે. ગલતીને છુપાવી એ મોટી ગલતી છે. જેના પ્રત્યે ગલતી થઈ છે, જેના પ્રત્યે દોષ થયો છે, એની સામે જઈને ઝૂકે નહીં, સોરીનો અંદરથી ભાવ આવે નહીં, એ વેર ભાવ ભૂલે નહીં, એ કશાયોને લંબાવતો જાય, ખેંચતો જાય, વર્ષો સુધી ખેંચતો જાય, એ ગ્રંથી બાંધી લે કોઈ વ્યક્તિ માટે કે આ તો આવા જ છે, આ તો સાવ નકામા છે, અને તું આ તો સાવ બેકાર છે, અને તું આ વ્યક્તિ તો સાવ દમ વગરનો છે, અને તું કોઈકને પર્યાય દ્રષ્ટિથી જોવા પહેલા તું પોતે જો કે તારી અંદરમાં કેવી દ્રષ્ટિ છે. એના તો ઉદય ભાવ આજે છે, એ જીવના ઉદય ભાવ કાલે મટી જશે, એ જીવ તારી પહેલા ભગવાન થઈ જશે, અને તું તો એ જ જોતો રહેશે કે આ તો આવા હતા, આ તો આવા હતા, આ તો આવા હતા. એ તો જઈને સિદ્ધાલયમાં બેસી જશે, અને તું આ પર્યાય દ્રષ્ટિના ભાવથી ઉદય ભાવને મુખ્ય કરવાથી 4 ગતિ 84 લાખ યોનિઓમાં ભટકતો રહેશે. આઈ હોપ મારો મેસેજ પહોંચે તમને, જીનવાણીનો મેસેજ પહોંચે બધાને, ગુરુદેવશ્રીની વાણીનો મેસેજ પહોંચે. આપણામાં તો શું સામર્થ્ય છે. આજે ગુરુદેવશ્રી નો મળ્યા હોત તો આપણે શું આ 10-10 કલાક આવી રીતના તત્વચર્ચા કરી શક્યા હોત? આપણે એક ધર્મનું મર્મ સમજી શક્યા હોત સાચા અર્થમાં? આપણે આત્મા બોલતા પણ શીખ્યા છે ને આજે, તો ગુરુદેવશ્રીના નિમિત્તે શીખ્યા છે, એમના પ્રતાપે શીખ્યા છે, એમનો ઉપકાર છે. સૌથી મોટી ક્ષમા તો એમના સામે માંગવી જોઈએ કે હે ગુરુદેવશ્રી, આપે શીખડાવેલું તત્વ, આપે આપેલો જે ઉપદેશ છે, એનો મેં કોઈ પણ પ્રકારે મનથી, વચનથી, કાયાથી, હૃદયથી, જ્ઞાનમાં, શ્રદ્ધાનમાં, મારા અભિપ્રાયમાં કોઈ પણ પ્રકારે અવિનય થયો હોય, કોઈ પણ પ્રકારે વિનય કરવામાં ચૂક્યો હો, એનો સ્વીકાર અંદરમાં ન થયો હોય, એનો હકાર અંદરમાં ન આવ્યો હોય, તો એ ભાવ ધિક્કારને પાત્ર છે. એ ભાવ ધિક્કારને પાત્ર છે. આજે એક પોઈન્ટ સમજો, શું વાત ચાલે છે, પોઈન્ટ ખ્યાલમાં આવે છે ને? તો શું કીધું સૌથી પહેલા, શું કીધું કે આપણે સૌથી પહેલા શું વાત કરી, 5 પોઈન્ટની વાત કરી ને, ઉત્તમ ક્ષમાની આપણે ચર્ચા ચાલુ કરીએ છીએ, ક્ષમાવાણીની ચર્ચા ચાલુ કરીએ છીએ, કરી લીધી છે ઓલરેડી ચર્ચા આપણે ચાલુ. એમાં સૌથી પહેલા મેં તમને લોકોને કીધું 10 દિવસ આ વાત ગમી હોય, ઘણાના મેસેજ આવતા હોય 10 દિવસ બહુ મજા આવી, 10 દિવસ બહુ મજા આવી, પછી હવે કાલથી કાલથી મજા લેવી છે કે નહીં, કોઈ સમજાય છે? કોઈને કોઈ પ્રકારે, હું એમ નથી કહેતી કે કોઈને કોઈ પ્રકારે તત્વથી જોડાયેલા રહો, કોઈનું પણ સાંભળો, સ્વાધ્યાય કરો, કોઈ પણ વક્તાના પ્રવચન સાંભળો, ગુરુદેવશ્રીની વાણી સાંભળો. અડધો કલાકનો, એક કલાકનો એ નિયમ લો. અડધો કલાક શું, એ નિયમ લો એક કલાકનો, કે તીર્થંકરની વાણી મારા કાને પડવી જોઈએ. રિઝોલ્યુશન લો, સંકલ્પ લો, સંકલ્પ દિવસ છે આજનો. આ 10 દિવસ પછી 11મો દિવસ સંકલ્પ દિવસ છે, પ્રતિજ્ઞાનો દિવસ છે, દ્રઢતાનો દિવસ છે. આ માર્ગ ઉપર આગળ દ્રઢપણે હવે ચાલીશ. કોઈ પણ ઉદય, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ પરિસ્થિતિ આવે, હવે આ માર્ગથી મને કોઈ ચ્યુત નહીં કરી શકે, મને કોઈ ડગાવી નહીં શકે, મને કોઈ હલાવી નહીં શકે. એકવાર મેરુ પર્વત હલી જશે, ન હલે મેરુ પર્વત પણ ન હલે, એકવાર મેરુ પર્વત હલી જાય સપોઝ, પરંતુ મારી દ્રઢતા, મારી શ્રદ્ધા આ માર્ગથી હવે નહીં હલે. હવે તો સિદ્ધ દશા લીધે જ છૂટકો, હવે તો મુનિ દશા લીધે જ છૂટકો, હવે તો સમ્યક દર્શન લીધે જ છૂટકો, હવે તો સંયમ લીધે જ છૂટકો, હવે તો ત્યાગ સાચો કરે છૂટકો, ગ્રહણ પૂર્વકનો ત્યાગ કરે છૂટકો, હવે તો ક્રોધમાન માયા લોભ રૂપી વિકૃતિનો અભાવ કરે છૂટકો. એની માટેનો આ પર્વ છે. આ પર્વ આપણને કંઈક શીખડાવી જાય છે, આ દિવસો આપણને કંઈક શીખડાવી ગયા. એટલે યંગસ્ટર્સને ખૂબ વિનંતી છે, ખૂબ અંદરથી મને એક અકારણ કરુણા આવે છે બધા માટે. સમજાય છે? કોઈ 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 બીજું કારણ નથી, બસ એક જ ભાવ રહ્યા કરે છે કે આ તત્વથી જોડાયેલા રહેજો. આ કાને વાત પડવી જોઈએ, આનો ટચ રહેવો જોઈએ. ટચ રહેશે તો તમને રુચિ વધશે, રૂચિ વધશે તો તમને ક્લેરિટી આવશે, તત્વની ક્લેરિટી આવશે, તમારું જ્ઞાન વિશુદ્ધ થશે, તમારું જ્ઞાન વિશુદ્ધ થશે, એપ્લિકેશન ચાલુ થશે, પ્રેક્ટિકલ એપ્લિકેશન ચાલુ થશે, તમારી દ્રઢતા વધશે, તમારી દ્રઢતા વધશે, તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધશે, તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધશે, તમારું એટીટ્યુડ ચેન્જ થશે, તમારો એટીટ્યુડ ચેન્જ થશે તો કાલે તમે ઓફિસ જશો તો ઓફિસના કલીગ અને બોસને પણ લાગશે કે આ 10 દિવસ પજુષણ કરીને આવ્યો છે. એ રંગ ચડવો જોઈએ. મહેંદી લગાડ્યા પછી એનો રંગ 10 દિવસ સુધી રહે છે. હોળી રમ્યા હો ને ગઈકાલે, સપોઝ તમે હોળી હોળી રમવા જેવો પર્વ નથી. સમજાય છે? હોળી રમાય નહીં જૈનીઓએ. હવે એ બધી વાત હું નથી કરતી, ઠીક છે જે પણ છે, પણ હોળી રમ્યા હોય, ઉદાહરણના માધ્યમથી વાત કરું છું કે હોળી રમ્યા હો ને રંગ્યા હોય એકદમ, પોતે રંગાયા હોય એકદમ કલરથી, બીજે દિવસે તમે નાઈને ઓફિસ જશો તો પણ તમારા બોસ અને કલીગને ખબર પડી જશે કે કાલે હોળી રહીમો છે, આ હોળી રહીમો છે, હાથ જોઈને આ મહેંદી લગાડી છે. પોઈન્ટ સમજાય છે? તો 10 લક્ષણ પર્વ પૂરા થઈ ગયા તો સાસુને ઘરમાં લાગવું જોઈએ કે વહુએ આજે બહુ અલગ રીતે આ વખતે 10 લક્ષણ પર્વ ઉજવ્યા. વહુને લાગવું જોઈએ કે સાસુ માએ બહુ અલગ રીતે 10 લક્ષણ પર્વ ઉજવ્યા. અંદર વાત બેઠી, અંદરની અંદરથી વાત રૂચિ, એનું એપ્લિકેશન ચાલુ થઈ ગયું, પ્રણતિમાં સરળતા ચાલુ થઈ ગઈ, પ્રણતિમાં કષાયોની મનતા થઈ ગઈ, જ્ઞાનની વિશુદ્ધતા વધી ગઈ, એક જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, એકબીજાને ભગવાન જોવે છે, એકબીજા ભાવિના સ્થિત જોઈએ છે, એકબીજાને સાધર્મી જોઈએ છે, એકબીજાને મુમુક્ષુ જોઈએ છે. ઘર કુટુંબ પરિવાર તો પછી, સૌથી પહેલા સંબંધ તો આપણો સાધર્મીનો છે. આપણો સંબંધ સાધર્મીનો છે, પછી પતિ પત્ની હોય તો પણ સાધર્મી છે, સાસુ વહુ પણ સાધર્મી છે. સમજાય છે? દીકરો અને બાપ પણ સાધર્મી છે. તો એ રીતે આખું એટીટ્યુડ ચેન્જ થાય તો એમ લાગે કે હા, 10 લક્ષણ પર્વ પૂરા થયા, હા આ લોકોના પોઝિશન પૂરા થયા. સમજાય છે? એક એનો ભાવ, એનો રંગ. મારો પોઈન્ટ શું છે કે 10 દિવસ આમ એવું, 11મા દિવસે એવું ના લાગવું જોઈએ કે આ કોઈ બંધનમાંથી છૂટ્યા. લાવો ભાઈ, તું તો ચાટ પકોડી લાવ, જલ્દી ખાવા પીવાનું લાવ ભાઈ, તો સામેવાળાને એમ થાય કે આ બિચારા કયા સંકટમાં હતા 10 દિવસ. સામેવાળાને એમ થાય કે કઈ સમસ્યામાં હતા 10 દિવસ આ છૂટ્યા લાગે છે. બોલો, એવી છાપ છોડવી છે? લાવ ભાઈ, તું તો લાવ, ચાલ ભાઈ ક્યાં જવું છે, ચાલ અહીંયા જઈએ. 10 દિવસ તો હવે સી બધું કર્યું અમે, હવે હવે અમારાથી નહીં થાય એવું બંધન. આ બંધનનો પર્વ છે કે આ મુક્તના, મુક્તતાના અનુભવનો પર્વ છે? આ રૂટીન આખું જીવન રહેવું જોઈએ કે 10 દિવસનું રહેવું જોઈએ? ધર્મને, પર્વને, તત્વની વાતોને કાળમાં નહીં બાંધો. રૂચિ હોય અગર અંદરમાં વાત, રૂચિ હોય, ગમી હોય તો કાળમાં નહીં બંધાય. જોજો તમે, અમારા તો 20 વર્ષથી રૂટીન આ છે. આજે આ રૂટીન છે તો કાલે પણ કે અઠવાડિયા પછી પણ રૂટીન તો આ જ હશે સવારથી રાતનો. જે સાધર્મી આત્મારથી જે સ્વાધ્યાય છે, કેટલા બધા આપણા મુમુક્ષુ સમાજમાં જેટલા સ્વાધ્યાય આત્મારથી છે, 11મા દિવસે રૂટીન તો આ જ, એમાં કઈ ફરક ના પડે. અમારા 10 દિવસ આવ્યા ને 11મા દિવસે કઈ અલગ, એવું નહીં. આ તો સ્વાધ્યાય તો આત્મારથી નો ખોરાક છે. જેમ શરીરને 3 ટાઈમ ભોજન આપો છો કે નહીં, ટાઈમ ટુ ટાઈમ અને એકદમ પૌષ્ટિક એકદમ. અમે તો ડાયટ કોન્શિયસ, પોઈન્ટ સમજાય છે અમને તો, આ ચાલે આ ન ચાલે, આ ખાવું જોઈએ આ ન ખાવું જોઈએ, બધું જોઈને ખાઈએ. તો જેમ શરીરને 3 ટાઈમ ભોજન આપો છો ટકાવવા માટે, એવી રીતના આત્માનું ભોજન તો સ્વાધ્યાય છે. આત્માનું ભોજન તો તત્વજ્ઞાન નો અભ્યાસ છે. ગુરુદેવ શ્રી કહેતા હતા એક આત્માર્થી ના જીવનમાં 2-4 કલાક નો સ્વાધ્યાય તો દિવસનો મિનિમમ 2-4 કલાક નો સ્વાધ્યાય હોવો જોઈએ. અધિક કરે તો એ જીવ નિહાળ થઈ જશે. કોન્ફિડન્સ અલગ અંદરથી આવવો જોઈએ કે બસ હવે જેટલું કૃપાળુદેવ કહે છે ને, જેટલું પરિભ્રમણ થયું એટલું થયું, હવે આ આત્માને પરિભ્રમણ ન હોય એવી આજે સાચા અર્થમાં હું ક્ષમાવણી મનાવીશ. સાચા ભાવથી, સાચા હૃદયથી આ ક્ષમાવણી પર્વને ઉજવીશ કે જીવન બદલાઈ જાય. ટર્નિંગ પોઈન્ટ કેટલા લોકોના જીવન માટેના આ ટર્નિંગ પોઈન્ટ થઈ શકે આ પર્વ. આવી વાત હો, મુજે તો ઇન બાતો કી ખબર હી નહીં થી. કેટલાના મેસેજ આવે, અમને તો આ વાત ખબર નહોતી, અમને તો આવું કઈ ખબર જ નહોતી, અમને તો આટલી ક્લેરિટી જ નહોતી, અમે તો બધું ભણ્યા છે પણ અમને તો આટલી સૂક્ષ્મતા ખબર જ નહોતી. આ આગમનો પક્ષ, આ અધ્યાત્મ, વૈરાગ્ય, સંયમ, સ્વાધ્યાય, દ્રવ્યગુણ પર્યાય, 2 દ્રવ્યની સ્વતંત્રતા, 7 તત્વની ભિન્નતા, રાગાદી ભાવથી શુદ્ધ ચૈતન્ય આત્મ તત્વ હું, આવી તો અમને ક્રમબદ્ધ પર્યાયની, નિમિત્ત ઉપાદાનની હજારો સિદ્ધાંતોનું લિસ્ટ તમને આપી શકું, જેના દ્વારા આચાર્ય દેવે અકારણ કરુણાના માધ્યમથી તત્વ આપણને પીરસ્યું છે. ભોજન તૈયાર છે, થાળ તૈયાર છે, પરંતુ અગર તું ભોજન કરવા માટે નહીં બેસે તો તને તૃપ્તિ નહીં મળે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તમે વિચાર કરો કે ગુરુદેવશ્રીના શિષ્ય તો આ 4-5 મહિનામાં કમાલ કરી નાખી, ભક્તોએ તો કમાલ કરી નાખી. જે આખા 10 દિવસ કે 4 મહિનાથી, 10 દિવસ નહીં, આ 4-5 મહિનાથી લોકડાઉનના પીરિયડમાં ટેકનોલોજીનો જે સદુપયોગ કર્યો છે, જે સદુપયોગ અને જે ઘરે ઘરે અધ્યાત્મની ગંગા વહી છે, વિદ્વાનોના માધ્યમથી, શિબિરોના માધ્યમથી, વિધાનોના માધ્યમથી, પૂજાના માધ્યમથી, આ 10 લક્ષણ પર્વના માધ્યમથી, અરે ઘરે ઘરે કહું છું, ઘરે ઘરે અનેક શિબિર, અનેક યોજનાઓ, અનેક કાર્યક્રમો, અનેક અમને અધ્યાત્મની રેલમ છેલ કરી નાખી છે. એનો આખો શ્રેય અગર કોઈને જાય છે તો એ પૂજ્ય ગુરુદેવશ્રીને જાય છે, જેમને આપણને સ્વાધ્યાય કરતા લગા શીખડાવી દીધું, જેને આપણને આત્માના અનુભવની કળા જ કરાવી દીધી. આ જીવનો ઉપકાર ઓછો નથી આપણા ઉપર ભાઈ, અતિશયોક્તિ નથી. અગર હું ગુરુદેવ માટે આ લાઈન ગાઉં તો, આ લાઈન જો કે ભગવાન માટે છે મને ખબર છે, પણ ગુરુદેવશ્રી માટે ગાઉં તો કોઈ અતિશયોક્તિ નથી, કોઈ અતિશયોક્તિ નથી. તુમ સાદાની ક્યાં કોઈ હો જકો દે દી જકી ની દિયા, છે અતિશયોક્તિ મને કો, નથી અતિશયોક્તિ ભાઈ. તુમ સાદાની, ગુરુદેવશ્રી જેવા દાની, જ્ઞાનદાન, દાનનું પ્રકરણ તો મેં લીધું જ નહીં. કેટલા પ્રકરણ છૂટી ગયા ખબર છે તમને? મારી 200 પાનાની બુક ભરાઈ ગઈ, 200 પાનાની બુક 10 દિવસમાં. સમજાય છે? ખ્યાલમાં આવે છે? તમે લખવા બેસો, તમે તમારી સ્ટડી કરો, તમને એટલી મજા આવશે. તુમ સાદાની ક્યાં કોઈ હો જકો દે દી જકી નિધિયા. આહા, તો એ રીતે ખરો ક્ષમાવાણી પર્વ કેવી રીતના મનાવો. જો આપણે શું ચર્ચા હમણાં સુધી કરી, એક પ્રેરણાદાયક ચર્ચા કરી કે બધા આ માર્ગમાં જોડાઈને રહેજો. પોઈન્ટ સમજાય છે? જો હવે સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે 10 દિવસની વાત તો 10 ધર્મની આપણે કહી, સૌથી પહેલા દિવસે ક્ષમાની ચર્ચા તો આપણે કરી લીધી હતી. પોઈન્ટ પકડજો, ઉત્તમ ક્ષમાવાણી, ક્ષમાવાણી પર્વ છે ને, કાલે આપણે ઉજવશું, આજે આપણે એની ચર્ચા કરીએ છીએ. તો કોઈને પ્રશ્ન થાય કે પહેલા દિવસે તો ક્ષમાની ચર્ચા થઈ ગઈ, તો વળી પાછા 11મા દિવસે ક્ષમા? હા, કેમ? 2-3 કારણ છે. જુઓ, આચાર્ય દેવ કહે છે કે 10 દિવસ ચર્ચા થઈ ગઈ ને, ઉત્તમ ક્ષમાથી લઈને બ્રહ્મચર્ય સુધીની. ગઈકાલે આપણે બ્રહ્મચર્યની ચર્ચા કરી, તો ઉત્તમ ક્ષમાથી લઈને બ્રહ્મચર્ય સુધીની ચર્ચા થઈ. તો આચાર્ય દેવ કહે છે હવે પાછું રિપીટ, પાછી ક્ષમાની ચર્ચા, એટલે 11મા દિવસથી પાછું ચાલુ, પાછું તારો અભ્યાસ ચાલુ થઈ જવો જોઈએ. પાછું ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, સોર, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, પાછું ક્ષમા. પોઈન્ટ ખ્યાલમાં આવે છે. કોઈ ગેમ ગમી હોય તો એક ગેમ રમતા હો તો એમ સમજાય છે. ખરેખર આપણે લોકોએ સમયનો કેટલો સદુપયોગ કર્યો છે વિચારજો આ 5 મહિનામાં. અને તમે દુનિયામાં જોયા ઘરમાં બેઠા લોકોના ઘરમાં શું ચાલતું હશે, આ 5 મહિનાથી શું ચાલતું હશે, જેની પાસે તત્વ નથી, જેની પાસે સ્વાધ્યાય નથી, જેની પાસે ગુરુદેવશ્રી જેવા ગુરુ નથી, કુનકુન આચાર્ય દેવ જેવા આચાર્ય નથી, એના ઘરમાં શું ચાલતું હશે. વિષય કશાય ના સિવાય કાંઈ ને, વિષય અને કશાય અને ભોગમાં બધું આવી ગયું. મારે કોઈ વધારે ક્લેરિફિકેશન કરવાની જરૂર નથી. વિષય કશાય અને ભોગમાં, ભોગ વિષય અને કશાય, કશાય વિષય અને ભોગ બધા સાથે રહેતા હશે તો કશાય ઝઘડતા હશે, લડતા હશે, મન દુઃખ થતું હશે, યા તો બહુ બધો પ્રેમ વધી જતો હશે. રાગ દ્વેષ અને વિષય અને કશાય અને ભોગ સિવાય નહીં કર્યું હોય કઈ, ગેરંટી છે. કારણ કે છે શું બીજું કરવા માટે, મને કહો. પિક્ચર જોયા હશે, ગેમો રમી હશે, આમ કર્યું હશે, તેમ કર્યું હશે, નાટક જોયા હશે, ફેમિલી મળ્યા હશે, મસ્તી કરી હશે, સમજાય છે. મારો પોઈન્ટ તો એક એવો છે કે એક ગેમ રમી હોય ને ગમે, તમે પાછી રિપીટ કરો કે નહીં? ગેમ રમતા હો ને ગેમ ગમે તો પાછી રિપીટ કરો કે નહીં? 2 કલાક પછી રિપીટ કરો, બીજે દિવસે રિપીટ કરો. એકવાર તો મને આ ગેમ, એકવાર તો દિવસમાં ગમે, એકવાર રમવી ગમે. આ એક સિરિયલ તો હું જોઉં છું, આ એક સિરિયલ હું જોઉં, આ એક ગેમ હું જોઉં. મને સમજાય છે, ખ્યાલ આવે છે. એવી રીતના તત્વ ગમ્યું હોય, શમાથી લઈને બ્રહ્મચર્યની વાત કરી, હવે પાછી શમા. પોઈન્ટ સમજાય છે, એમ વાત છે. હવે બીજી વાત કે ઉત્તમ ક્ષમા, એટલે કે જે ક્ષમાની પર્વ છે એમાં 2 વાત છે. જો જયારે ક્ષમા માંગો છો, ઉત્તમ ક્ષમા કહો ને, ઉત્તમ ક્ષમા કહો ઈચ્છામી દુગ્રમ, તો તમે ઝૂકો છો. તો ક્ષમા માંગવી માં માન કશાયનો અભાવ થાય છે. અને ક્ષમા આપવી, હા ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. ક્ષમા માંગવી, મારાથી ભૂલ થઈ ગઈ, તમારા આત્માને, મારા આત્મા વડે, મારા કોઈ ભાવ વડે, મારી મન વચન કાયની કોઈ ક્રિયા વડે, કોઈ પણ જાતનો અવિનય થયો હોય, દુઃખ પહોંચ્યું હોય, તો ક્ષમા માંગું છું. ઝૂકીને પ્રણતિ ઝૂકી તો માનનો અભાવ થયો, વિનય આવ્યો. આપણે માર્તવ ધર્મમાં ચર્ચા કરી હતી, મને તો એવું લાગે પાછી ઉત્તમ ક્ષમાથી ચર્ચા ચાલુ કરીએ નેક્સ્ટ ટાઈમ. જયારે પણ એવું લાગે, એવું મન થાય કે પાછી ઉત્તમ ક્ષમા, પાછી ઉત્તમ માર્દવ, પાછું આર્જવ, પાછા બધા ધર્મની ચર્ચા કરીએ, પાછી એ ધર્મની ચર્ચા કરીએ, પાછા એમાં આવેલા પ્રકરણોની ચર્ચા કરીએ, અનેક નવા નવા બિંદુઓથી આપણે પાછી એની ચર્ચા કરીએ, એવો ભાવ આવે. સમજાય છે? કોઈ વસ્તુ બનાવી હોય, ભાઈ હોય, 10 દિવસ પછી ચલો ને 10 દિવસ પહેલા બનાવ્યું તે પાછું બનાવીએ, પાછા ત્યાં જઈએ, પાછું આ તો એક જે ગમ્યું હોય એનું રિપીટેશન ગમે. આત્મામાં એકવાર ઉપયોગ ગયો અને ગમ્યો તો પાછો ઉપયોગ અંદર જાય, બહાર આવે અંદર જાય, બહાર આવે અંદર જાય, બહાર આવે અંદર જાય. આત્મામાં ઉપયોગ ગયો, ક્ષમા સ્વભાવી આત્માનો આશ્રય લીધો, એ જ ખરી નિશ્ચય ક્ષમાવાણી છે, એ જ ખરો નિશ્ચય ઉત્તમ ક્ષમા ધર્મ છે. આ પોઈન્ટ સમજાય છે? તો જયારે જીવ ક્ષમા માંગે છે તો માનના ભાવ થાય છે, મન કશાય પીગળી જાય છે, માંગે છે સાચા ભાવથી. પહેલા જ મેં કીધું હતું કે જેની સામે ક્ષમા માંગો છો, અંદરમાં વેર તો પૂરેપૂરો પડ્યો છે, પણ આ તો ફોર્માલિટી છે કે ભાઈ હવે ઉત્તમ ક્ષમા. પણ અંદરમાં ક્રોધ કશાય, વેર કશાય, અણગમાનો ભાવ એ વ્યક્તિની માટે તો એમનેમ પડ્યો છે, તો તે 10 લક્ષણ મહાપર્વ ઉજવ્યા જ નથી, તે તત્વની એકે વાત કાને સાંભળી જ નથી, એકે વાત સમજી જ નથી. પહેલા જ કીધું હતું, ક્રોધ આવો બુરો નથી, ક્રોધને પકડી રાખવો બુરો છે, ક્રોધને વેરમાં ચેન્જ કરવો બુરો છે, ક્રોધને ખેંચવો બુરો છે, કશાયોને લંબાવો બુરો છે. કારણ કે કશાય અગર 6 મહિનાથી આગળ અધિક લંબાઈ ગઈ તો એ કશાય અનંતાનું બંધી છે. 6 મહિનાથી વધારે અગર કોઈ પણ કશાય ભાવ, કોઈની માટે પણ કોઈ પણ જાતનો કશાય ભાવ, ક્રોધનો, વેરનો, અણગમાનો, કોઈ પણ કશાય, રાગનો, આ તો આપણે જોતા જ નથી ને. ઘનિષ્ઠ મિત્ર માટે, ઘનિષ્ઠ પરિવારજન માટે રાગ ભાવ છે, એ રાગ ભાવ અપરાધ છે. એ રાગ ભાવની પણ ક્ષમા, એ મારા અંદરમાં તમારા પ્રત્યેનો જે રાગ છે, એ રાગ પણ દુઃખદાયી છે, દ્વેષ દુઃખદાયી છે, તો રાગ કયો સારો છે? પોઈન્ટ પકડાય છે? રાગ ભાવ કયો સારો ભાવ છે? અને રાગ અને દ્વેષનો બાપ કોણ છે? એ મિથ્યાત્વ કયો સારો ભાવ છે? ખરી ક્ષમા તો પોતાના આત્માની સૌથી પહેલા માંગવી જોઈએ કે હે શુદ્ધાત્મા, મેં તને કેટલા અન્ય 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 રૂપે જોયો, મેં તને સ્ત્રી રૂપે જોયો, હું સ્ત્રી, હું પુરુષ, હું યુવાન, હું રાગી, હું દ્વેષી, હું મોહી, હું ગ્રસ્તી, હું મમ્મી, હું પપ્પા, હું બેન, હું વહુ, હું સાસુ, હું બોસ, હું એમ્પ્લોય, હું ગરીબ, હું અમીર, હું રૂપવાન, હું કુરૂપ, હું પૈસા વાળો, હું નિર્ધન, હું આવો, હું ગાડી વાળો, અમારા ઘર, સમજાય છે? હું એક ઇન્દ્રિય, હું બે ઇન્દ્રિય, હું પાંચ ઇન્દ્રિય, હું દેહ, હું નારકી. પર્યાય દ્રષ્ટિથી પોતાના આત્માને જોઈને પોતાના આત્માનો સૌથી મોટો અવિનયનો ભાવ થયો છે. સૌથી પહેલા તો એની ક્ષમા માંગો. દયા કરો પહેલે અપને પર, આરાધન સે નહીં છીગો. બધા પોઈન્ટ સાથે સાથે લેતી જાઉં છું. બહારમાં પણ ક્ષમા કેવી રીતના માંગવી? સાચા હૃદયથી, હૃદય આખું ક્ષમાથી ભરાઈ જાય, હૃદય તત્વ જ્ઞાનથી ભરાઈ જાય, અને એ ભરાયેલો જે ઘડો છે એ છલકી ઉઠે, એ વાણીમાં છલકી ઉઠે, એ તારા વ્યવહારમાં છલકી ઉઠે, એ તારા જીવનમાં છલકી ઉઠે. તને જોઈને કોઈને લાગે કે આત્માર્થી છે, તારું જીવન જોઈને કોઈને લાગે કે આ સાધર્મી છે, આ મુમુક્ષુ છે, આ એ ખરું તત્વ પચાયું છે, આ એ ખરા અર્થમાં સ્વાધ્યાય કર્યો છે, આ એ ખરા અર્થમાં તત્વની વાત સમજી છે. આ 10 દિવસ આપણે એમ કહીએ, 10 દિવસ હું એકદમ શાંતિ રાખીશ, અને 11મા દિવસે અગેન બેક ટુ ધ પેવેલિયન, પાછું રૂટીન. 10 દિવસ હું ક્રોધ નહીં કરું, 10 દિવસ હું રાગ નહીં કરું, 10 દિવસ હું સંયમિત રહીશ, 10 દિવસ હું એક ટાઈમ ભોજન કરીશ, 10 દિવસ હું આમ કરીશ, 10 દિવસ કેમ, 10 દિવસ કેમ, 10 દિવસ 10 દિવસ કમાઈશ એમ હોય, 10 દિવસ બાળકને પ્રેમ કરીશ, 10 દિવસ હું, 10 દિવસ 10 દિવસ. અરે કોઈ પણ જ્યાં રૂચિ છે ત્યાં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી બંધાતી, તો ધર્મના માર્ગમાં કેમ? આ તો વિશેષ કરીને આવા પર્વ આવે છે કે જેમાં જે નહીં જોડાયેલા જીવો છે જોડાઈને એ જીવન બનાવી દે, એની માટે આ પર્વ આવે છે. આ પર્વ એની માટે આવે છે. આ 6 મહિનામાં એક વાર ક્ષમાવાણીનો પર્વ આવે છે. પોઈન્ટ સમજાય છે? આ 6 મહિનામાં એક વાર ક્ષમાવાણીનો પર્વ આવે છે. 3 વાર આવે છે 6 મહિનાની અંદર અંદર, 4 મહિના 5 મહિનામાં એક વાર ક્ષમાવાણીનો પર્વ આવે છે, 10 લક્ષણ મહાપર્વ આવે છે. એ ક્ષમા માટે, ક્ષમા ભાવ, ખાલી ક્ષમાનો ભાવ, અરે સોરી, ખાલી ક્રોધનો ભાવ નથી કરવાનો. ક્રોધ, માન, માયા, લોભ આદિ અનેક પ્રકારની જે વિકૃતિઓ છે, એ વિકૃતિઓનો અભાવ, એનું નામ ખરેખર ક્ષમાવાણી છે. તો પછી તમે એમ કહો છો ક્ષમાવાણી, ક્ષમાવાણી કેમ કહો છો? તમે માર્તવવાણી કેવું જોતું હતું, આર્જવવાણી કેવું જોતું હતું, શૌચવાણી કેવું જોતું હતું? છે તો એમ જ, ક્ષમા, માર્તવ, આર્જવ, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, જે પણ તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય વાણી. હવે નામ કેટલું મોટું થઈ જાય, કોઈ બોલી શકે આટલું મોટું નામ? ક્ષમા, ઉત્તમ ક્ષમા, માર્તવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય વાણી. ખરેખર તો એમ જ છે. ખાલી ક્રોધનો ભાવ થોડી કરવાનો છે, ખાલી માનનો ભાવ થોડી કરવાનો છે, અસંયમનો ભાવ પણ કરવાનો છે, સંયમની પ્રાપ્તિ કરવાની છે. મનુષ્ય ભાવ તો સંયમ માટે મળ્યું છે, સમ્યક દર્શન તો ચારે ગતિમાં થઈ શકે છે. મનુષ્ય ભાવની જે શોભા છે એ તો સમ્યક દર્શન પૂર્વક સંયમ લેવામાં છે, જે સંયમ માટે દેવો તરસે છે, જે સંયમની પ્રાપ્તિ કરવા માટે નારકીઓ છેલ્લે 6 મહિના થનથની ઉઠે છે. સંયમની ચર્ચામાં કઈ રીતે આપણે ચર્ચા થનથની ઉઠે છે, છેલ્લા 6 મહિનામાં નારકીઓ, છેલ્લા 6 મહિનામાં દેવો, સંયમની પ્રાપ્તિ માટે, મનુષ્યની પ્રાપ્તિ માટે, મનુષ્ય ભવની પ્રાપ્તિ માટે એના પગ થનથને છે. એને ખુશીનો પાર નથી કોઈ, એની ખુશીનો કોઈ માપદંડ નથી. બોલો, એને દેવગતિના વૈભવને છોડવાનો કોઈ ગમ નથી, એને નરક ગતિના દુઃખનો કોઈ ગમ નથી, એને સંયમ લેવાનો આનંદ છે. એને નરક ગતિ છોડવાનો આનંદ નથી, સંયમ લેવાનો આનંદ છે. પોઈન્ટ પકડજો તમે, મને આ સિરિયસલી કહું છું. આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધ હોલ ટીમ હુ ગેવ મી ધીસ ચાન્સ. કે ધર્મની ચર્ચા આપણે આટલી વિસ્તારથી કરીએ, અમને આ, હું જયારે 17 વર્ષની હતી ત્યારે અમને આ શાસ્ત્રીમાં કોર્સ હતો, આ બુક હતી અમને, 10 ધર્મની, ધર્મના 10 લક્ષણની બુક અમને 17-18 વર્ષની ઉંમરમાં આખી એક્ઝામ આપી હતી. એના પછી આટલું ડિટેલમાં આજે વાંચ્યું, આ વખતે વાંચ્યું, એટલી મજા પડી ગઈ, એટલા ન્યાયો, એટલા ખુલાસા, એટલા ભેદ જ્ઞાનના આપણે કહીએ ને કે ઉલ્લેખ, એટલી વાતો તર્કથી, ન્યાયથી, યુક્તિ, લોજિકથી વાત સિદ્ધ કરે છે. કોઈ સમજાય છે? તો નિશ્ચય ક્ષમા તો પોતાના આત્મા પ્રત્યે, અને વ્યવહાર ક્ષમા દેવશાસ્ત્ર ગુરુથી લઈને, કાલે આપણે આખી ક્ષમાવાણી હેમંતભાઈના મોડે સાંભળશું, આપણા ભાવ આજથી એ પ્રકારે થવા જોઈએ. આજથી આપણા ભાવ એ પ્રકારે આપણે સંજોવાના છે. આજથી આપણા ભાવ એ પ્રકારે સંજોવાના છે. આ હા હા, એ કોઈ પ્રત્યે, અરે અરે, કોઈ વ્યક્તિ નહીં, ક્ષમા તો આખા જગતના જીવો પ્રત્યે માંગો. એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય, માખી, મચ્છર, પોઈન્ટ સમજાય છે? માખી, મચ્છર આદિ જે પણ જીવો પ્રત્યે મારી વિરાધના થઈ છે, પ્રમાદના ભાવ વડે હિંસા થઈ છે, અવિનય થયો છે, અપરાધ થયો છે, ખ્યાલ છે, દ્વેષ ભાવ થયો છે, એક એક તમે ક્રૂરતાથી કોક્રોચને તમારે ઘરમાંથી કાઢો ક્રૂરતાથી, તો એ ક્રૂર ભાવ એ જે છે, એ ક્રૂર ભાવ છે, એ ક્રૂર ભાવ એ ખરેખર ધિકારને પાત્ર છે. દસ લક્ષણ પર્વનું, હા, એ હું તમને છેલ્લે તમને આપીશ આ, અને થોડીક જાહેરાત પણ છે, એક બે એ પણ કરશું ત્યારે હું તમને કહી દઈશ બુકને બધું કેવી રીતના વાંચવાનું, શું વાંચવાનું. એક સિસ્ટમેટિક અભ્યાસ કરો. જે રીતના 10 દિવસમાં આપણે 10 ધર્મની ચર્ચા કરી, એવી રીતના એક એક પ્રકરણની ચર્ચા જીના ગમમાં છે. બહુ સિસ્ટમેટિક અભ્યાસ કરવા જેવો છે, ગ્રંથોનો અભ્યાસ કરવા જેવો છે, બહુ સિસ્ટમેટિક. તો આખું વસ્તુનું સ્વરૂપ ક્લિયર થશે. કાલે પૂછતા હતા ને એકતા દોશી, પૂછતા હતા બેન, વેદ્યાનનો અપાય શું છે? સ્વાધ્યાય માત્ર છે. જેટલું વાંચન કરશો, એના પર વિચાર કરશો, સમજાય છે, એ વાતો યાદ રહેશે, એ વાતો ડ્રિલ થતી જશે, ડ્રિલ થતી જશે. કોને સમજાય છે? તો ભૂલાશે નહીં. જે રિપોર્ટ કાર્ડ હોય ને, રિપોર્ટ કાર્ડ ઉપર સાઇન કરીને બાળકને માતા આપે સવારના, બેટા ટીચરને આપી દે છે, બેટા ટીચરને આપી દે છે. ભૂલતો નહીં હા બેટા, ટીચરને જતાવે, ટીચરને આપી દેજે, જતાવે ક્લાસ ટીચરને આપી દેજે, ન હોય તો સ્ટાફરૂમમાં જઈને આપી દેજે, ઓલા ક્લાસમાં હશે, ઓલા ક્લાસમાં કદાચ હશે, તું આપી દેજે. એટલો બધો અંદર મને ડ્રિલ કરીને મોકલે છે માતા, કે આજે આપવાનું છે, આજે આપવાનું છે, આજે આપવાનું છે, આજે આપવાનું છે. તો એના મગજમાં એ વાત એટલી ડ્રિલ થઈ જાય છે કે સ્કૂલમાં પગ મૂકતા એને યાદ આવે છે કે ટીચરને આપવાનું છે. એવી રીતના આપણા અંદરના ગુરુદેવશ્રી એક એક વાત એટલી દ્રઢતાપૂર્વક ડ્રિલ કરે છે કે ઉદયના પ્રસંગમાં એ વાતો જે અંદરમાં સંસ્કારિત થઈ છે, અંદરમાં એ વાતો સમજાઈ છે, સાંભળી છે, એ વાતો આપણા જ્ઞાનમાં આવીને ઉભી રહેશે. ગુસ્સો થશે એ સમય, ક્રોધ થશે એ સમય, માનનો ભાવ આવી ગયો, અભિમાનનો ભાવ આવી ગયો, એ સમય એ વાત તમારી જે અંદરમાં સાચા ભાવ અને સાચા હૃદયથી અંદરમાં ઉતરી છે, આ વાત સાચી લાગી હોય, ગમી હોય, તો આ માર્ગ છોડવા જેવો નથી, આ અવસર ચૂકવા જેવો નથી, કામ કરી લેવા જેવું છે, આત્માને સાચા સંસ્કારથી સંસ્કારિત કરી લેવા જેવું છે. કારણ કે સાથે આવશે તો આ સંસ્કાર આવશે, બીજું કાંઈ સાથે નથી આવવાનું. તો ખોટા સંસ્કાર યા તો સાચા સંસ્કાર, આપણો ભાવ, આપણો અભિપ્રાય અને એનાથી બાંધેલા કર્મ આપણી સાથે આવશે, સંયોગ આપણી સાથે નથી આવવાના. લખી લેજો. સમજાય છે એક એક વાત? તો એ રીતે આપણે બીજી વાત કહી, બરાબર, કઈ વાત કરી? કે ક્ષમા માંગવામાં માનનો અભાવ થાય છે અને ક્ષમા કરવામાં શું થાય છે? ક્રોધનો અભાવ થાય છે. પણ અગેન, સાચા હૃદયથી ક્ષમા કરો અને સાચા હૃદયથી ક્ષમા માંગો. નિશ્ચય ક્ષમા પ્રગટ કરો પોતાના આત્માની ક્ષમા, કે હે આત્મા, હવે હું તને તારું જેવું ખરું સ્વરૂપ છે એ સ્વરૂપે જોઈશ. હું તને ઓછો નહીં જોઉં, હું તને કોઈ પણ પ્રકારે તારામાં ઉણપ નહીં જોઉં, ઓછપ નહીં જોઉં, અધુરાશ નહીં જોઉં, વિપરીતતા નહીં જોઉં, અશુદ્ધતા નહીં જોઉં, હીનતા નહીં જોઉં, દીનતા નહીં જોઉં. કોઈના બળ પર તને મહાન નહીં માનું, એક સમયની પર્યાયના બળ પર પણ તને મહાન નહીં માનું. તું તો મહાન તત્વ છો, એવો મહાન તત્વ અંદરમાં બેઠો છે, એની જેમ છેમ પ્રતીતિનું નામ ક્ષમા છે. પોઈન્ટ પકડાય છે? એવો મહાન તત્વ અંદરમાં ક્ષમા સ્વભાવી બેઠો છે. ગુરુદેવ શ્રી ક્ષમાના અવતાર હતા કે નહીં? એમનો દ્રવ્ય સ્વભાવ ક્ષમા સ્વભાવી હતો, તો એમની પરિણતિમાં પણ ક્ષમા આદિ ધર્મ ઝલકતા હતા. કોઈ જીવને મેં પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો મને ક્ષમા કરજો. આપણે 24 કલાક એકબીજાને અને પોતાને પર્યાય દ્રષ્ટિથી જોઈએ છે. 24 કલાક ઘરના એકો એક મેમ્બર માટે આપણી મેચ છે પર્યાય દ્રષ્ટિની. ફોટો અંદરમાં ખેંચાયેલો છે, ફોટો અંદરમાં સેવ છે. જે રીતના સ્ક્રીન સેવર હોય ને, એ રીતના અંદર જ્ઞાનમાં એ સેવ્ડ ફોટો છે. આવા આવા કાકીજી આવા, માસીજી આવા, ફઈજી આવા, કાકાજી આવા, તમે અગર વાત કરાવવા બેસાડો ને પરિવારની, કલાક નીકળી જાય. ઓછા પડે કલાક, ફૈજી આવા, મામાજી આવા, કાકાજી આવા, સસરા આવા, સાસુ આવી, અની સાસુ આવી, પાંચ જણ બેસે અને પાંચ જણ પોતાની સાસુની વાત કરે, સમજાય છે? પાંચ સાસુ બેસે ને વહુની વાત કરે, પોઈન્ટ પકડાય છે, પતી ગયો કલાક, બે કલાક, ચાર કલાક તો ક્યાં વયા જાય. બોલી આમ કરે છે, આમ નથી કરતી મારી વહુ, આમ તમારી વહુ, આમ 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 આ ગામ આમ આ ગામ ના આવા, આ તો આવા જ, આ તો આવા જ, આ તો આવા જ. ગુરુદેશી આ શીખડાયું છે. અને આપણે અરે કાન ગુરુદેવ ની જય હો, ભગવતી માતા ની જય હો, જય હો, જય હો, વિજય હો, જય હો, વિજય હો, શું ધૂળ જય હો, શું નામ રોશન કર્યું ગુરુદેવ નું, પોઈન્ટ પકડાય છે? શું જય હો કરી, ખાલી જય હો બોલી વાળાથી કામ થઈ જશે? ખાલી એક ટેગ લાગી ગયું છે, કાનજી સ્વામી ટેગ લાગી ગયું છે, એનાથી શું તું સાગરની આત્માથી થઈ ગયો? અરે ગુરુદેશી નો આત્મા ગુરુદેશી પાસે હતું. અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમને ક્ષમા કરજો. આ ક્ષમા વાણી હતી એમની, આ ક્ષમા અંદરમાં વાણીમાં ઝલકતી હતી, અંદરની ક્ષમા, અંદરની એમની અકારણ કરુણા, અંદરનો એમનો અધ્યાત્મ, અંદરની એમની દ્રવ્ય દ્રષ્ટિ, અંદરનું એમનું ભેદ વિજ્ઞાન, અંદરનું એમનું તત્વનું ગોલન, ચાર અનિયોગની રમણતા એમના જીવનમાં, એમની વાણીમાં, એમના હાલવામાં, એમના ચાલવામાં, એમના ખાનમાં, એમના પાનમાં, એમના ઉઠવામાં, બેસવામાં, એમની હરેક ક્રિયામાં એ ક્ષમા ઝલકતી હતી. કારણ કે એ ક્ષમા આદિ ધર્મથી સુશોભિત થયેલી પ્રણતિ હતી. ચોથા ગુણસ્થાન વાળા જ્ઞાની ની આવી ક્ષમા હોય તો મુનિરાજ ની ક્ષમા કેવી હશે? સીતાજી ની આવી ક્ષમા, અંજના સતી ની આવી ક્ષમા હોય, સુદર્શન શેઠ ની આવી ક્ષમા હોય તો મુનિરાજ ની ક્ષમા કેવી હશે? તો કહો, એ તો કહો. આહા, કોઈ સમજાય છે? મેં પોતાને ક્ષયક્ષમ જ્ઞાન ની હીનતાથી જોયો તો ક્ષમા, હજાર વાર કરજો ક્ષમા. મેં પોતાને પામર જોયો હોય તો ક્ષમા, મેં પોતાને રાગી જોયો હોય તો ક્ષમા, મેં પોતાને કોસ્યો હોય તો ક્ષમા, મેં પોતાને પરદ્રવ્યનો કરતા માયનો હોય તો ક્ષમા, મેં પોતાને પરમા સુખ માયનું હોય તો ક્ષમા, મેં પરના બળ પર પોતાનું માપ કર્યું હોય તો ક્ષમા, મેં શરીરથી પોતાને જોયો હોય તો ક્ષમા, મેં સિદ્ધાંતોમાં ગડબડ કરી હોય સમજવામાં તો ક્ષમા, એ સિદ્ધાંતો મારા જીવનમાં નથી વિતરાતો ક્ષમા, હે ગુરુદેવશ્રી આપની વાણી મારા જીવનમાં નથી પ્રણમી તો ક્ષમા. માંગો ક્ષમા હજાર વાર અને પ્રગટ કરો સાચી ક્ષમા અંદરમાં. પોઈન્ટ સમજાય છે? આપણે શું કહીએ? ક્ષમા વીરસ્ય આભૂષણ, વીરોનું આભૂષણ છે. તું તો બહુ મોટો વીર થઈ ગયો, ક્ષમા માંગે છે, અંદરનો કશાય એક અગ બંધ પડ્યો છે. કાલથી પાછો, કાલથી નહીં, ચાલુ છે કશાય, કશાય કઈ અંદરમાં મટ્યો નથી. સાચા હૃદયથી ક્ષમા માંગી હોય તો જેની સાથે વાત ન કરતા હો, જેની સાથે બોલતા ન હો, જેનું મોડું જોવું ન ગમતું હોય, કાલથી એ સૌથી વધારે ગમવા લાગ્યા, તો તું તત્વ સમજ્યો. તો ભાઈ પ્રેક્ટિકલ માપદંડ તો આમ જ થશે. ક્ષયોક્ષમ નો માર્ગ નથી આ, ખાલી આ બોલવાનો માર્ગ નથી કે જયતીબેને બોલી દીધું એટલે પતી ગયું કામ. જીવનમાં કેટલું ઇતરું જયતીબેનના, પોઈન્ટ પકડાય છે? અને આપણે તો પાછા અકડે એટલો, એ સામે ક્ષમા માંગવા આવે તો હું કરીશ, તો હું ક્ષમા કરી દઈશ. એ તો પેલા ઝૂકે, એ તો પેલા આવે સોરી કરવા, પછી હું ક્ષમા, પછી હું ક્ષમા કરી દઈશ. આખી તો અકડશે, શું ક્ષમા કરશે? એ આવે કે ના આવે, એ ક્ષમા માંગે કે ના માંગે, એના મનમાં જે ભાવ દુર્ભાવ હોય, જે હોય એના પ્રણામ એ જાણે. તું તું તારા હૃદયમાં, તારો હૃદય, તું તારું હૃદય સ્વચ્છ રાખ. મને તો હરેક જીવ માટે ક્ષમા છે, કોઈ વેર વિરોધી હોય. કેટલા પાઠ, કેટલી આલોચના પાઠ, પ્રતિક્રમણ પાઠ, બારા ભાવના, મેરી ભાવના, આ ભાવના, તે ભાવના દ્વારા આચાર્ય દેવે કેટલી વાતો લખી છે. એક મચ્છરે તારું એક બૂંદ પણ ખૂન નથી પીધું, અને શું શું છે આ, એ તો આખી એનું જિંદગી જ લઈ લીધી. કોઈ પકડજો તમે કેટલી ક્રૂરતા આવી ગઈ છે આપણા જીવન, આપણા અભિપ્રાયમાં તો અરે આખા કોલોનીના મચ્છર નીકળી જવા જોઈએ, બોમ્બેના મચ્છર નીકળી જવા જોઈએ, ઇન્ડિયાના મચ્છર નીકળી જાય. અભિપ્રાયમાં તો કેટલા મચ્છરને મારી નાખ્યા, અભિપ્રાયમાં તો કેટલા મચ્છરને મારવાના પાપ બાંધી લીધા. પોઈન્ટ પકડાય છે તમને? અંદરમાં રાગ દ્વેષના ભાવ જે ચાલી રહ્યા છે એ જ ખરો પરિગ્રહ છે. બહારનો પરિગ્રહ તો ઉદયાધીન છે. તમે પાંચ શેર, દસ રૂપિયાના તમે પાંચ શેર લીધા, દસ રૂપિયાના પાંચ શેર તમે લીધા, પચાસ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા, એ દસ રૂપિયાના શેર કાલે તમારા સો રૂપિયાના થઈ જાય, સમજાય છે? તો પચાસ ના પાંચસો થઈ ગયા ને. દસ રૂપિયાના પાંચ શેર લીધા હતા. મારું મેચ એટલું સારું નથી, મારું ગણિત સારું નથી, ને શેર બજારનું નોલેજ પણ નથી. હું તમને ઉદાહરણ આપું છું પરિગ્રહ માટેનો. હું તમને ઉદાહરણ આપું છું આપણા અંદરમાં ચાલતા ખોટા અનર્થ સંકલ્પ વિકલ્પ માટે, કે 5 શેર છે તે 10 રૂપિયાના લીધા તો 50 રૂપિયાના થયા, બરાબર છે, અને એના અગર 100 રૂપિયા થાય છે તો 500 રૂપિયા થયા, તો તારા ખિસ્સામાં કેટલા આવ્યા? તમારા ખિસ્સામાં કેટલા આવ્યા? 450 રૂપિયા આવ્યા ને, બરાબર છે. હવે તમને અંદરમાં ચાલુ થઈ ગયું 10 રૂપિયાના 100 રૂપિયા થઈ ગયા ને, 5 જ કેમ લીધા? 50 લેવાતા, અરે 50 કેમ લીધા? 500 લેવાતા. હવે તું તો અંદરમાં ખાલી તું 500 લેવાતા, 1000 લેવાતા, આટલા લેવાતા. હવે તું ગણતરી કરતો જા, એ તું 500 બોલે છે તો તું એને 100 સાથે મલ્ટીપ્લાય કર, જેટલા પૈસા છે એનો પરિગ્રહનો પાપ તને લાગે છે, પૈસા તો તારા ઘરમાં 450 જવાના છે. સમજાય છે? ખ્યાલ આવે છે? આ લોભ કશાય છે. આ લોભ કશાયનું જીતું એનું નામ પણ ક્ષમા છે. આ લોભ અગ્રતા, આટલું અહીંયા ઇન્વેસ્ટ નહોતા કરવા, અહીંયા ઇન્વેસ્ટ કરવા જોતા હતા, અનો વધી ગયા, ધ્યાન ના આપ્યું, પેલા ઇન્વેસ્ટ કરવા જતા, રિસર્ચ ના કર્યું, ટાઈમ પર વેચી ના નાખ્યા, ટાઈમ પર ખરીદી ના લીધા, આખો દિવસ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પમાં આત્માની હત્યા થાય છે. એ આત્મા પ્રત્યેની ક્ષમા, કે હે આત્મા, તું આવો સુખ શાંતિ આનંદથી ભરેલો છે અને મેં તને કેવો જોયો, મેં કેવી દ્રષ્ટિ કરી, અનાધિકારથી મિથ્યા, કેવું જ્ઞાન મિથ્યા, પરમા સુખ જે ઇન્દ્રિયમાં, અરે જે ગતિમાં જાય એમાં તું અટકી ગયો. ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીરોનું આભૂષણ છે, વીરતા તો એમાં છે. મિત્ર પ્રત્યે તો કાલે બધા ક્ષમા માંગશે, અને બેસ્ટ ફ્રેન્ડને ક્ષમા કેશો ને સોરી, ઘરે હસબન્ડને કેશો સોરી, અરે એક એક જણને જઈને કેજો જેના પ્રત્યે અપરાધ થયો છે તો સાચી ક્ષમાવાની છે. ટ્રાય તો કરજો, એકાદ સાથે ટ્રાય તો કરજો. એ જે જીવ પ્રત્યે અપરાધ થયો છે, પિતાનો અપરાધ પુત્ર માટે થયો છે, તો પુત્રની સામે જઈને બોલે, હે બેટા, 2 મહિના પહેલા મેં તને ખૂબ વળી નાખ્યું હતું કારણ વગર, ખબર નહીં મારો ગુસ્સો એટલો ચડી ગયો હતો, બીજું બધું ટેન્શન હતું તારા પર ઉતરી ગયું. ઘણી વાર એવું થાય ને, કોઈનું ટેન્શન કોઈ પર, બિઝનેસનું ટેન્શન ઘરમાં, પતિ માટે, પત્ની માટે, મમ્મી માટે, પપ્પા માટે, જઈ જઈને ખરા ભાવથી કહું છું, ખાલી મને યાદ કરજો બધા, ખરા ભાવથી સાચા હૃદયથી ક્ષમા, કે કોઈ પણ ભૂતકાળમાં કોઈ પણ અપરાધ, બોલા ચાલી, મન દુઃખ, આર્ગ્યુમેન્ટ, કોઈ પણ કશાય ભાવ થયો હોય તો આત્માની સાક્ષીએ, દેવશાસ્ત્ર ગુરુની સાક્ષીએ ખરા હૃદયથી ક્ષમા માંગીએ છીએ. તમે પણ આત્મા છો, આપણે પણ આત્મા છીએ, હું પણ આત્મા છું, તમે આત્મા, તમે ભાવિના ભગવાન, હું પણ ભાવિનો ભગવાન, તમે ગુરુદેવશ્રીના શિષ્ય, હું પણ ગુરુદેવશ્રીનો શિષ્ય, તો આપણે તો બધા એક જ પરિવારના થયા, આપણે તો બધા સાગરમી થયા, આપણે તો બધા મુમુક્ષુ થયા, આપણે તો ભાવિ સિદ્ધાલયમાં વિરાજમાન થનાર સિદ્ધોના ટોળા છે, હાલતા ચાલતા ટોળા છે. આપણા અંદરમાં આ બધા વેર ભાવ, કશાય ભાવ લઈને આપણે ક્યાં જશું? ક્યાં જશું? કો આજે કોઈને મારા માટેનો વેર ભાવ છે, હું તો એ વ્યક્તિ સાથે નથી જવાની ક્યાંય. એ વ્યક્તિના અંદરમાં જે વેર ભાવ છે, ક્રોધ ભાવ છે, એના સંસ્કાર, એના ખોટા સંસ્કાર, એના નિમિત્તે બાંધેલા કર્મ એ વ્યક્તિ સાથે જશે. મારા ખોટા સંસ્કાર, મારા પ્રણામ, મારા કર્મ મારી સાથે આવશે. કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ તો આવવાની નથી. હું એમ કહું, આ મોબાઈલ બહુ બેકાર છે, સાવ ઘટિયા મોબાઈલ, સુપર ડુપર બેકાર મોબાઈલ છે, સોરી, એકદમ બેકાર મોબાઈલ છે, અને આ સુપર ડુપર છે, આ બેકાર છે, આ સુપર ડુપર છે. તારા અંદરમાં રાગદ્વેષના પરિણામ થાય છે. આ જડને કાંઈ ફરક નથી પડતો, તમે એને કાંઈ પણ કૂટ, આ શરીરને કઈ ફરક નથી પડતો, એને જોઈ જોઈને હા હા હો હો હા હા હો કરીએ છીએ, તો પરિણામ તો આત્માના બગડે છે, વસ્તુમાં કાંઈ બગડતું નથી. કાલે એટલે જ વાત કરી હતી પરિણમન અને પરિણામની, શરૂઆતમાં જ વાત કરી હતી પ્રણમન અને પ્રણામની. ચલો આગળ વધીએ છે. તો હવે મને એ કહો કે ક્ષમાવાણી પર્વ વર્ષમાં 3 વાર આવે છે, આવે છે ને, વર્ષમાં 3 વાર ક્ષમાવાણી પર્વ આવે છે. 20 વર્ષથી કોઈ સ્વાધ્યાય કરતું હોય તો કેટલી વાર ક્ષમાવાણી પર્વ આવ્યો, કેટલી વાર 10 લક્ષણ પર્વ આવ્યા? પોઈન્ટ સમજાય ને? 3 વાર આવતો હોય, 50 વર્ષથી કોઈ, અમે કે 50 વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ, 3 વાર આવ્યા તો તે 150 વાર આ પર્વ ઉજવ્યો, તારા પ્રણામમાં ફરક પડ્યો કે નહીં? મારો તો સવાલ જ આ છે, પોઈન્ટ જ આ છે કે વિશુદ્ધિમાં ફરક પડ્યો કે નહીં, દ્રઢતામાં ફરક પડ્યો કે નહીં, સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો કે નહીં, તત્વ પ્રત્યેની રૂચિ વધી કે નહીં, સંસાર અસાર લાગે છે કે નહીં, સંયમનો ભાવ અંગીકાર કરવા જેવો છે લાગે છે કે નહીં, સમ્યક્ત્વ લેવા જેવું છે લાગે છે કે નહીં, અનંતકાળ આત્માને સુરક્ષિત રાખવો હોય તો એની માટેનું કાર્ય કરવા યોગ્ય લાગે છે કે નહીં? તો ખરા અર્થમાં તું સ્વાધ્યાય કરે છે, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. ક્ષમા વાણી એટલે કે આજે ભાવ છે એ બહુ સ્વાધીન ભાવ છે. જે વાત પહેલા જ કરી, એ આવે, એ ક્ષમા માંગે, પછી હું ક્ષમા કરીશ, એવી પરાધીનતા નથી. એનું જાણે જગતના જીવો જગતના જીવો એના પરિણામ એ જાણે. આપણે આપણું હૃદય, આપણું મન, આપણું જ્ઞાન, આપણો અભિપ્રાય, આપણા પરિણામ, આપણી સોચ ખરેખર કહું છું એકદમ વિશુદ્ધ રાખ, વેરી ઓનેસ્ટ ટુ અવર સેલ્ફ, તો જ કામ થશે. તો એક પાત્રતા બિલ્ડ થશે, તત્વ બહુ સહેલાઈથી અંદરમાં ઉતરતું જશે, કોન્ફિડન્સ કોઈ અલગ લેવલનો વધતો જશે. આઈ એમ સિરિયસલી ટેલિંગ યુ, ધ હોલ એટીટ્યુડ વિલ ચેન્જ. બધાની વચ્ચે રહેવા છતાં પણ તું બધાની વચ્ચે નથી, તને એવું લાગશે. તું બધું કામ કરવા છતાં પણ હું કાંઈ નથી કરતો, હું માત્ર જ્ઞાતા છું, તને એવું લાગશે. અને જયારે આવો અંદરમાં ભાવ પ્રગટ થાય છે, તે ખરી ખરી ક્ષમા માંગી અને ખરો ક્ષમાનો ભાવ પ્રગટ કર્યો પોતા માટે. કારણ કે તું ખરેખર જ્ઞાતા છો, જ્ઞાતા હતો, જ્ઞાતા રહેવાનો છે. જાણવા સિવાય ખરેખર તે કાંઈ નથી કર્યું. જેટલું પણ માન્યું છે, બધી ખોટી માન્યતા છે કે મેં બિઝનેસ ચાલુ કર્યો, મેં બુટીક ચાલુ કર્યું, મેં આ ચાલુ કર્યું, મેં આ ચાલુ કર્યું, મેં આને વધાર્યું, મેં આનું આમ કર્યું, મેં બાળકોને મોટા કર્યા, મેં જન્મ આપ્યા, મેં આમ કર્યું, મેં આમ કર્યું, આ બધું મિથ્યા છે. તે ખરેખર આત્માએ ખરેખર કાંઈ નથી કર્યું. સૌથી મોટો કશાય ભાવ, મિથ્યા ભાવ, ખોટી માન્યતા, એ જ સૌથી મોટો અપરાધ છે. બરાબર છે? તો આપણે વાત કરી, શું વાત કરી, કે હૃદયમાં એટલો તત્વનો ભાવ, આમ મુનિરાજના હૃદયમાં તત્વ કેટલું અંદરમાં ઘોળાતું હશે કે આમ વાણીમાં આવી ગયું, લેખનીમાં આવી ગયું, 415 ગાથા લખાઈ ગઈ. તમે ગ્રંથો ખોલીને જો, હજાર હજાર ગાથાઓના ગ્રંથ, સમજાય છે? 1000 શ્લોક પ્રમાણ, 2000 શ્લોક પ્રમાણ, 5000 શ્લોક પ્રમાણ. ટોડરમાંજી સાહેબ અગર મોક્ષણ પ્રકાશક લખત તો હું તમને ગેરંટી આપું છું એમને કેટલી બધી જગાએ એમ લખું, ઇસ બાત કો આગે કહેંગે, ઇસ બાત કા વર્ણન આગે કરેંગે, ઇસકા વિસ્તાર આગે કરેંગે, ઇસકા વિસ્તાર આગે કરેંગે, યે કર્મ સિદ્ધાંત કા વિસ્તાર આગે કરેંગે, યે બાત કો આગે લેંગે. ઈમાનદારીથી કહું છું, હું અતિશયોક્તિ નથી, અગર ટોડરમાંજી સાહેબે મોક્ષવર્ણ પ્રકાશક પૂરું કર્યું હોત તો 5000 પાનાથી ઓછો ગ્રંથ ન થાત. એટલું એમના હૃદયમાં જ્ઞાનમાં હતું, એ ઉછળી ઉછળીને બહાર આવતું હતું. જે તમારા હૃદય જ્ઞાનમાં ચાલતું હશે એ જ બહાર આવશે. જોજો, તમે કોઈ સાથે ફોન પર વાત કરો છો, તમારા અંદરમાં તત્વની વાત છે તો તમારે સામે પણ એ જ વાત ચાલુ થઈ છે. શું દર્શક્ષિણ પર વળ્યા, શું સ્વાધ્યાય થયો, શું પૂજા થઈ, શું વિધાન થયું, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. અંદરની મજા વાણીમાં આવી જાય છે, વાણીની મજા શરીરમાં આવી જાય છે, વ્યવહારમાં આવી જાય છે, જીવનમાં આવી જાય છે. આનું નામ ખરો ક્ષમાવાણી પર્વ છે. આનાથી વધારે શું વાત હોય, કહો. ખુશીની વાત ગુરુદેવ માટે આનાથી વધારે શું છે કે લોકો તત્વના ધોધમાં લોકો નાહી રહ્યા છે એમ ગુરુદેવ શ્રી અવધિ જ્ઞાનમાં હમણાં સ્વર્ગમાંથી જોઈ રહ્યા છે કે વાહ વાહ વાહ, આ મોક્ષ સમાજે તો આ લોકડાઉનના પીરિયડ અને આ કોરોના કેટલા ને યાદ આવ્યું 10 દિવસમાં? મને તો નથી આવ્યું. કાલે ઉદાહરણ આપ્યું મેં પહેલી વાર, કેટલા કેસ થયા, કેટલું આમ થયું, કેટલું આમ થયું, ભૂલી જ ગયા છે જાણે કે કોરોના ને તો. અરે કોરોના ના ઘરે ભાઈ, તારો ઉદય હશે તો એ આવીને ચીપકશે, પણ એનો ભય અજ્ઞાનીને નિરંતર ચીપકી રહ્યો છે. ન થઈ જાય, ન થઈ જાય, કોરોના ન થઈ જાય, કોરોના ન થઈ જાય. એ તો થશે ન થશે વાત અલગ છે, અને થશે તો પણ શરીર ન થશે, પણ એનો ભય તને અંદરમાં અજ્ઞાનીને ચીપકી રહ્યો છે, એનાથી દુઃખી છે. કોરોનાથી કોઈ દુઃખી નથી થતો. થઈ જાય, લો થઈ જાય, ચલો થઈ જાય, આજે થઈ જાય કોરોના. હું તમે કહેશો ભાઈ થઈ જશે ને, કઈ ખબર પડશે, કઈક આવી જશે તો, પણ આવી જશે તો આવવાનું હશે તો આવી જશે. હું નહીં કહું તો પણ આવી જશે, હું કહીશ તો પણ આવી જશે. પોઈન્ટ પકડજો, ક્યાં આવે છે અને એ ક્યાં આત્મા નાડે છે? એનો એ જીવ આ શરીર નાડે છે? એ કોરોનાનું શરીર આ શરીર નાડે છે? એ જીવ આ શરીર નાડે છે? આ બધા ઉદયના ખેલ છે ભાઈ. કાલે કોઈ બીમારી આવશે, કાલે કોઈ બીમારી આવશે, કાલે કોઈ બીમારી આવશે. ખાલી કોરોના એક જ બીમારી છે કે દુનિયામાં? આ સાતાનો ઉદય ખાલી કોરોનાના રૂપમાં જ આવશે? પ્રતિકૂળતા ખાલી કોરોનાના રૂપમાં જ આવશે? બીજી કોઈ રૂપમાં નહીં આવે? આયુ પૂરું થવાનું હશે તો બેઠો બેઠો આમ અહીંયા હું બોલતી બોલતી માની ના શકો તમે ને, તમને એમ કહેશો શું બોલો છો. અરે હકીકત છે, શું બોલો છો, ફેક્ટ ઇઝ ફેક્ટ. પોઈન્ટ પકડાય છે? બોલતી બોલતી પતી ગયું, આયુ પૂરું થઈ ગયું, આત્મા ચાલે ગયો. હવે હું આત્મા છું, અજર અમર છું, તો હવે ડર શેનો, ભય શેનો, મરણનો ભય શેનો? આખી દ્રઢતા અંદરમાં આવી જોઈએ કે ભાઈ છૂટવાનું છે, છૂટું જ છે, અને છૂટવાનું છે તો છૂટવાનું છે, છૂટવાનું છે તો નિમિત્ત નક્કી છે, નિમિત્ત નક્કી છે તો કાળ નક્કી છે, કાળ નક્કી છે, ક્ષેત્ર નક્કી છે, ક્ષેત્ર નક્કી છે, બધું નક્કી છે, બધું નક્કી છે. તો નક્કી છે એમાં હવે શું ચિંતા કરવી? નિશ્ચિંતામાં શું ચિંતા હોય? તમે ફંક્શનમાં આને કામ આપી દીધું, તું આ કરજે, તું આ કરજે, તું આ કરજે, તો હવે કોઈ આવીને કે એને પૂછો એનું અપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ એ છે, એ ભોજનનું ડિપાર્ટમેન્ટ એ છે, મારું નથી. તો એક્યુરેસી તમને જયારે ખબર પડી ગઈ કે આ કામ આ સંભાળવાનું છે, એક્યુરેટ જ્ઞાન છે કે આ કામ આ સંભાળવાનું છે, તો તું નિશ્ચિંત થઈ ગયો એના બલ પર, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. આહા, એક્યુરેટ ખબર છે કે આ શરીર જયારે છૂટવાનું છે તો આયુ કર્મ નો છેલ્લો નિષેધ કરશે, સામે કોઈ બહિરંગ નિમિત્ત હશે, પરિવાર વાળા હશે તો હશે, નહીં હોય તો નહીં હોય, પાપના ઉદય પુણ્યના ઉદયમાં જે થવાનું છે થશે. હું તો અહીંયા મસ્ત છું અને મરણ પણ મસ્ત થશે, અહીંયાથી જવાનો પણ મસ્ત છું, આગળ જઈને રહેવાનો પણ મસ્ત છું, અનંતકાળ મસ્તી 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 મસ્તીમાં સિદ્ધાલયમાં આવ્યા બાદ સુખ ભોગવવાનું છે. હવે તો ભવ દેખાતા નથી, હવે તો સંસારનો કિનારો નજીક આવી ગયો છે, ગુરુદેવની વાત બેસી ગઈ છે, આત્મા ને શરીર જુદા છે, હું આત્મા છું, હું અજર અમર છું, મારો નાશ થતો નથી, જેનો નાશ થાય છે એ હું નથી, એનો પણ નાશ થતો નથી, એની પણ પર્યાય બદલાય છે, મારી પણ પર્યાય બદલાય છે, પર્યાય બદલાય છે, કારણ કે એનો બદલવાનો ધર્મ છે, મારો નહીં બદલવાનો ધર્મ છે, હું નહીં બદલાવ, જે બદલવાનો ધર્મ છે બદલાશે, જે રીતે બદલવાનું છે એ રીતે બદલાશે, બદલાવ પણ નક્કી છે, બદલાવ પણ. તમે કહેશો શું થઈ ગયું છે, તમને નિશ્ચિંત થવી જોઈએ. અને તો એવું લાગે ધીસ 10 days ઇન ધીસ 10 hours ઓર રિમેનિંગ ડે ટાઈમ ઓફ ધ ડે ઓલ્સો આઈ વોઝ લિટરલી ડાન્સિંગ, લિટરલી ઉછળતી હતી અંદરમાં, લિટરલી આહા શું ધર્મ છે, શું સ્વરૂપ છે, શું માર્ગ છે, શું ગુરુદેવ છે, ઓ શું દેવશાસ્ત્ર ગુરુ, ઓ હો હો તુમ સા દાની ક્યાં કોઈ હો, જક્કો દેદી જક્કી ની દ્યા. લૂડો હું હમણાં તમને એમ કહું કે 10 વાગે અહીંયા અમારે અહીંયા આઝાદનગર સોસાયટીમાં આ પુષ્પવાટિકા બિલ્ડિંગની બહાર 10 વાગે હીરા માણેક મોતી વરસવાના છે. બોલો, જેને લૂંટવાય આવી જાય, જેની સામર્થ જેટલી હોય, અનલિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ, એટલે જ તો એક તો છે ને વાત, અનલિમિટેડ ભોજન હોય ને તો એ ગ્રદ્ધિ તો આમ ઉછળી પડે. આપણે વાત કરી હતી ને, સમજાય છે, લોભ એ બફર સિસ્ટમમાં, ડફર સિસ્ટમમાં, એ જે ડફર સિસ્ટમ બફર સિસ્ટમ છે, સાવ ડફર સિસ્ટમ છે. પહેલા તો પંગતમાં બેસીને માણસો ખાતા, આમ પીરસતા લોકો ભાવતી, અહીંયા તો એ લૂંટો લૂંટો, સંસારના દુઃખને લૂંટજો. અને અહીંયા આચાર્ય કહે છે અમે સિદ્ધાલયના સુખને લૂંટશું, અમે દુઃખને લૂંટજો, અમે સુખને લૂંટશું. પોઈન્ટ પકડાય છે શું કે છે. ચલો આગળ પૂરું કરું, સમય તો થઈ ગયો. એટલે બીજોલી બેને કીધું તું પેલા ક્ષમાવાણી લેજો, 10 ધર્મનું રિવિઝન કરશો ને કલાક એમાં જ પૂરો થઈ જશે. એટલે મેં ક્ષમાવાણી લીધું છે. ક્ષમાવાણી, હા, સૌથી પહેલા તો મેં ક્ષમા માંગતા હું, ફેર ક્ષમા દેતા હું. આપણે દેવામાં એક્સપર્ટ, માંગો પહેલા, પોતાના આત્મા પ્રત્યે માંગો પહેલા કે પર્યાય દ્રષ્ટિથી હવે હું તને નહીં જોઉં, હવે હું પોતાને ધ્રુવથી કમ નહીં જોઉં, સિદ્ધોથી કમ નહીં જોઉં, હું હવે મારામાં કોઈ વિપરીતતા શ્રદ્ધા અપેક્ષા તો નથી જોવાની. જ્ઞાનમાં જે પર્યાયના દોષ ચાલી રહ્યા છે જણાશે, એનો સ્વીકાર છે, એનું પ્રતિક્રમણ છે, એનો ખેદ છે, અને એને ટાળવાનો ઉપાય તત્વજ્ઞાનના બળથી કરશું, અને એ ટળવાના છે, કારણ કે સ્વભાવ કે સન્મુખ કેસે ટીકેગી, તાકાત ક્યાં છે. પોઈન્ટ ખ્યાલમાં છે, આપણે તો કેટલા આજ્ઞાકારી છે. પોઈન્ટ ખ્યાલમાં છે, નરેન્દ્ર મોદી હને એક ઘોષણા કરી કે ફલાણા તારીખે ઢીકણા તારીખે, સમજાય છે, રાતના 9 વાગે કે સાંજના 5 વાગે થાળી વગાડજો, બેલ્કનીમાં આવીને થાળી વગાડજો, જે તમારી પાસે છે એને વગાડજો. નરેન્દ્રની વાત તો એકદમ શિરોધાર્ય, અને જીનેન્દ્રની વાત બોલો જલ્દી, 9 વાગે દીપક પ્રગટાવજો, 5 વાગે થાળી વગાડ, બધા આવી ગયા, બધા આવી ગયા. ના ના, નરેન્દ્ર મોદી કીધું, નરેન્દ્ર મોદી કીધું, માનવું તો જોઈએ, માનવું તો જોઈએ, માનવું તો જોઈએ. ધીસ ઇઝ અ રિસ્પેક્ટ ફોર હિમ, ધીસ ઇઝ અ રિસ્પેક્ટ ફોર હિમ. જેના અનુયાયી હશે ને બધા એકદમ ગાંડા ગાંડા થઈ ગયા છે, મોદીજીની આજ્ઞા, મોદીજીની આજ્ઞા, નરેન્દ્રની આજ્ઞા. હું કહું છું, જીનેન્દ્રની આજ્ઞા છે કે પોતાને ભગવાન જો, જીનેન્દ્રની આજ્ઞા છે કે કાલે સાચી ક્ષમાવાણી મનાવજે, જીનેન્દ્રની આજ્ઞા છે કે પોતાને આત્માને શરીર અને રાગાદી ભાવ અને વિકાર અને કચરાથી ભિન્ન જોજે. બોલો, એ આજ્ઞાનું પાલન કોણ કરશે? એ ખરો જીનેન્દ્રનો ભક્ત છે. એક દેશના નેતા એક વાત કહે અને એને આમ જીલી લો છો, 3 લોકના નેતા, મોક્ષ માર્ગસ્ય નેતારમ, ભેતારમ કર્મ ભૂવૃતામ, જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ, વંદે તદગુણ લબ્ધે, વંદે તદગુણ લબ્ધે, તમારા જેવા ગુણ મને પ્રગટ થાય એની માટે હું તમારે વંદન કરું છું. મોક્ષ માર્ગસ્ય નેતારમ, આપણી માટે તો મોક્ષના નેતા છે મહાન, દેશના નેતા નહીં, મોક્ષના નેતા. વ્યવહારના સ્થાને વ્યવહાર છે નહીં, કોઈ ના નથી. અને વ્યવહારને એટલો બધો હાવી કરી નાખે આચાર્યદેવ કે તું તો ગજબ કર્યું, તે તો ગજબ જ કરી નાખ્યું. આચાર્યદેવ અજ્ઞાની ને કહે છે તે તો ગજબ કર્યું, અમે જે સદભૂત અને અસદભૂત વ્યવહાર નહીંના જે અમે ભેદ કીધા હતા એ તો કોઈ પ્રયોજનવશ અમે સમજાવવા માટે કોઈ વિશેષ પ્રયોજનની સિદ્ધિ કરવા માટે અમે એમ કીધું કે તું એકેન્દ્રિય છે. સમજાય છે કે આ ઘર તારું છે કે આ પત્ની તારી છે, એક સદાચાર, એક સદાચારમય જીવન જીવવા માટે કીધું આ પત્ની તારી છે, આ પુત્ર તારો છે, આ પૈસા તારા છે, તે તો ગજબ જ કર્યું. અમે તો વ્યવહારની વાત કરી જે સત્યાર્થ નથી કેવા માટે કીધી, અને તું તો એવો વળગી ગયો, એવો વળગી ગયો, એવો વળગી ગયો કે એ રૂપે જ તે પોતાને માની લીધું, એનો કરતા માની લીધો, ભોગતા માની લીધો, સ્વામી માની લીધું. હવે એ તારા મગજમાંથી ઉતરતું જ નથી તો તારો શુદ્ધાત્મા તારા જ્ઞાનમાં કેવી રીતના ચડશે? બોલો બીજોલી બેન, એક કલાક ઓછો પડે છે, શું કરું, ટાઈમ થઈ ગયો. ચલો હવે ઘણી બધી વાતો આપણી થઈ ગઈ, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આપણે આ કરી, સૌથી મહાન ક્ષમાના ધારક, ઉત્તમ ક્ષમાના ધારક એવા આપણા મુનિરાજ છે. અરી મિત્ર મહલ મશાન કંચન કાચ નિંદન સ્તુતિકરણ. આહા, મિત્ર હોય કે શત્રુ હોય કે મહેલમાં આહાર દાન થતું હોય કે સ્મશાનમાં સાધના કરતા હો કે કંચન હોય કે કાચ હોય કે કોઈ નિંદા કરે કે કોઈ સ્તુતિ કરે, કોઈ અર્ઘથી આરતી ઉતારે કે કોઈ અસી પ્રહારણ, કોઈ તલવાર લઈને ઉભું રહે, પરંતુ ઇન સભી પરિસ્થિતિઓ મેં જો સદા સમતા ધરણ, એવા આપણા મુનિરાજ ઉત્તમ ક્ષમાધિ ધર્મના ધારક છે. જે મુનિરાજની પ્રણતિમાં કશાય ક્રોધ માન માયા લોભ અસંયમ ઈચ્છા નિરોધો તપ ઈચ્છાનો અભાવ પરિગ્રહનો અભાવ અબ્રહ્મનો અભાવ વિકૃતિઓનો અભાવ મલિનતાનો અભાવ થઈને એ પ્રણતિ નિર્મલ સ્વચ્છ અને વિતરાગમય થઈ છે, એવા આપણા સુકુમાલ મુનિરાજ, સુકૌશલ મુનિરાજ. પોઈન્ટ પકડાય છે? એક વાત પૂરી કરું છું, સુકુમાલ અને સુકૌશલ મુનિરાજ, જે પહેલાના ભાવમાં સુકુમાલ મુનિરાજની માતા અને સુકૌશલ મુનિરાજની ભાભી. સમજાય છે? દિયરે ભાભીને લાત મારી. એક કથા હું નથી કેતી હમણાં આખી, હું તમને કહીશ એ કથા આખી. એક દિવસે આખી કથા કહી સુકુમાર સુકૌશલ મુનિરાજની, સાંભળવા જેવી છે. દિયરે ભાભીને લાત મારી. ત્યારે હું વિચારતી હતી આ કથા જયારે ચાલતી હતી, ત્યારે મારા વાંચનમાં ચાલતી હતી ત્યારે, કે દિયરે ભાભીને જોરદાર લાત મારી. ભાભી દિયરને ખાલી એટલું કહેવા આવી હતી, પોઈન્ટ સમજાય છે, કે તારા કારણે, દિયરને કહે છે તારા કારણે મારા પતિએ મુનિ દીક્ષા ધારણ કરી લીધી. સમજાય છે? અને દિયરે જોરદાર લાત મારી. બધાના દિયર સોમિલભાઈ જેવા તો ન હોય ને, તો દિયરે ભાભીને લાત મારી. અને ભાભીને જે ગુસ્સો આવ્યો, જે વેર બાંધ્યો કે હમણાં તો કાંઈ બોલી નથી શકતી. પોઈન્ટ સમજાય છે? જોઈ લઈશ આગળ. અને એ જ ભાભી સમજાય છે બીજા જ ભાવમાં શિયાળની થાય છે, અને એ દિયર ને વૈરાગ્ય આવે છે. ચલો એ પણ સુધરી ગયો. એ દિયર ને વૈરાગ્ય આવે છે, મુનિ દીક્ષામાં બેઠા છે, અને એ શિયાળની 3 દિવસ સુધી એ મુનિરાજનું, એ સુકુમાર સુકૌશલ મુનિરાજનું શરીર ખાય છે. પૂર્વના ભાવની માતા, બોલો માતા બાળકને ખાય છે, એ માતા વાઘની બને છે અને એના પુત્રને ખાઈ છે. હવે આખી અદભુત સ્ટોરી છે, એટલું બધું શીખવા જેવું છે. બીજોલી બેન કહેશે તો એ સ્ટોરી પણ આપણે આગળ લેશું. આજે આપણે ઉત્તમ ક્ષમા ક્ષમાવાણી ધર્મની આપણે ચર્ચા પર્વની કરી, ખરા અર્થમાં વ્યવહાર ક્ષમા નિશ્ચય ક્ષમાનું સ્વરૂપ સમજીને આપણે જગતના સમસ્ત જીવો પ્રત્યે એક કરુણાનો ભાવ રાખીએ, મૈત્રી ભાવ રાખીએ. મૈત્રીનો ભાવ, રાગનો ભાવ નહીં, મૈત્રીનો ભાવ. મૈત્રી ભાવ હો સબ જીવો મેં, ગુણી જનો મેં હર્ષ અપાર. સમજાય છે? મૈત્રી ભાવ, રાગ ભાવ નહીં. સમજાય છે? રાગ દ્વેષ ના ભાવ નહીં, બધા માટે મૈત્રી ભાવ. બધા જીવ છે, મારે કોઈ પણ ભૂતકાળમાં દોષ થઈ ગયો હોય, અપરાધ થઈ ગયો હોય, ક્ષમા, સોરી. આજથી આપણે બધા એક, આપણે બધા સાધર્મી. અરે 4 દિવસની જિંદગી છે, શું સાથે લઈને જવું છે? કોને શું સાથે લઈને જવું? જીવન એવું જીવીને જાઓ. આજે 2000 વર્ષ પછી એ 11 વર્ષના બાળકને મુનિ દીક્ષામાં કુનકુન આચાર્યને આપણે આજે પણ યાદ કરીએ છીએ. આજે પણ આપણને કોનુર નો પહાડ દેખાય તો આપણને એમની વિદેશ યાત્રા આપણને દેખાય છે, આપણને એમના શાસ્ત્રો દેખાય છે, આપણને એક અંદરથી બહુમાન આવે છે કે અકલંગ સ્વામી, નિકલંગ સ્વામી, કુનકુન આચાર્ય દેવ, ટોડલમાજી સાહેબ, ગુરુદેવ, માતાજી, કૃપાળુ દેવ, સોગાનીજી, તમે નામ લો હજારો, એ બધા આજે આદર્શ એટલે માટે છે. અંજન ચોર તમે કહો, શિવતિ મુનિરાજ તમે કહો, અનેક નામ લઈને આપણે આજે બધા પ્રત્યે ખૂબ બહુમાન, આદર અને વિનયનો ભાવ પ્રગટ કરી, ક્ષમા ભાવ ધારણ કરી, આપણા બધાનું જીવન ઉજ્જવળ થાય. યંગસ્ટર્સ પ્લીઝ આ માર્ગથી જોડાયેલા લેજો, આ માર્ગને હવે છોડતા નહીં. એકવાર પકડ્યો છે, આવો અવસર પાછો નહીં મળે, આવી વાત નહીં મળે, આવા ગુરુદેવ નહીં મળે, આવું તત્વ નહીં મળે. આંખ વહી જશે, કાન વયા જશે, ભવમાં ક્યાંય રખડવા ચાલ્યા જશું. ઇન્દ્રિયોનો સદુપયોગ કરો, સમયનો સદુપયોગ કરો, ઉપયોગનો સદુપયોગ કરો, અને વીર્યને ઉછાળીને અંદરથી આપણને લાગવું જોઈએ કે આ ખરેખર કરવા જેવું કાર્ય તો આ જ છે, એવી મંગલ ભાવના સાથે હમણાંની વાત પૂરી કરું છું. દસ દિવસ દરમિયાન, કાલે એકચ્યુઅલી ક્ષમા વાણી છે પણ આપણે નહીં મળીએ, એટલે જે 10 દિવસ દરમિયાન આપણે મળ્યા, આપણે રોજ જીનવાણીના આલોકમાં અને ગુરુદેવશ્રીની છત્રછાયામાં અને દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આપણે જે સ્વાધ્યાય કર્યો, એ સ્વાધ્યાય દરમિયાન કોઈક વાર બોલવામાં મારી કોઈક વાર ભૂલ થઈ જાય, કોઈકને કંઈક કહેવાય જાય, કોઈક ઉદાહરણના માધ્યમથી, મન વચન કાયાના માધ્યમથી, મારા કોઈ ભાવના માધ્યમથી, કોઈ પણ આત્માર્થીના કોઈ પણ ભાવને, કોઈ પણ આત્માર્થીના હૃદયને અગર દુઃખ પહોંચ્યું હોય, અગર કંઈક ખરાબ લાગ્યું હોય, તો એ બધી વાતો એ ખરેખર એ મારો અપરાધ છે. અને જે વાત સારી લાગી હોય એને ગ્રહણ કરજો અને એને સાથે લઈને જજો, એવી મંગલ ભાવના સાથે આપણે બધા મોક્ષ માર્ગના પથિક બની ગુરુદેવશ્રી સાથે આપણે મુનિ દીક્ષા ધારણ કરીને આગળ વધીએ. હું તમને લોકોને ગુણસ્થાન ગુરુ ઉપર સાંભળે એક જ મને આ જે બુક છે જેના આધારે આપણે સ્વાધ્યાય કર્યો છે, ધર્મના 10 લક્ષણ છે, આ જે બુક છે અદભુત બુક છે, આની પ્રશંસા ગુરુદેવશ્રીએ બહુ જ કરી છે, આના પ્રસ્તાવનામાં બધું લખ્યું છે. આજે મમતાબેન સાથે સવારના વાત કરી, આજે રાતના 9 વાગે, લિસન એવરીબડી લિસન, આજે રાતના 9 વાગ્યાથી લઈને 9:45 સુધી એક બહુ જ સરસ ક્વિઝ, ઓનલી ફોર 45 મિનિટ, એક સરસ ક્વિઝ 10 લક્ષણ ધર્મ ઉપર આજે તમને મળશે, તમને આપવામાં આવશે. 1.25 કલાક એ ક્વિઝ ચાલુ રહેશે. આ બુકના માધ્યમથી એક ક્વેશ્ચન પૂછવામાં આવશે. આપણે 10 દિવસ ચર્ચા કરી છે, એની તમારી પરીક્ષા સમજો, એક્ઝામ સમજો, રિવિઝન કરજો અને ક્વિઝને સોલ્વ કરજો. એ ક્વિઝ તમને લોકોને પહોંચાડવામાં આવશે. આ બુકની PDF ફાઇલ તમને લોકોને ગુણસ્થાન ગ્રુપ ઉપર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રુપ ઉપર, જેટલા પોસિબલ ગ્રુપ છે એના ઉપર તમને પહોંચાડવામાં આવશે. આની PDF હિન્દી છે, ગુજરાતી છે, બહુ જ સરસ બુક છે. આની પ્રસ્તાવના વાંચજો, તમને આની પ્રામાણિકતા સમજાય, અને વિશેષ વધારે શું કહું, પરંતુ માર્ગમાં આગળ વધીએ એવી મંગલ ભાવના સાથે, સુખમય જીવન, પ્રસન્ન જીવન જીવીએ એવી મંગલ ભાવના સાથે હું વાત પૂરી કરું છું. હે જીનવાણી ભારતી, તો હે જપો દિન રેન, જો તેરી શરણ ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો હાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુરો. બોલો જીનવાણી માતનું જય. ઉત્તમ ક્ષમાના ધારક સમજ ભાવલિંગી મુનિરાજોનો જય. અમભક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવનો જય. ધન્યતા પ્રશમૂર્તિ ભગવતી માતનો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબ જૈન. જય જીનેન્દ્ર બધાને, જય જીનેન્દ્ર.